अथ मनसि सनिस्थिरतु माप्ते भगवति मानुषमूर्ति वासुदेवे निजहृदिपृथगेकमेकमङ्गं चरणतलादिविचिन्त्यमस्य पुंसः ध्वजकमलयवाङ्कुशरुध्वरेखा प्रमुखसुलक्षणलक्षितश्च रम्य अतिशयमृदुलश्च यावकाभे चरणतले मनसश्च चिन्तनीय। बोलो स्वामी नारायण भगवान। श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज नी जय। सोळमी सत्संग छावणी सवरमां पाम्या पाम्या रे कीर्तन विवेचन प्रचार प्रकरण बीने सांभळ्या। अत्यारे आपणे वचनामृत पर जईए छीए। કાર્યાણી પ્રકરણ લેવું છે આ ફેરી। એકવાર કાર્યાણી પ્રકરણ જો કે થઈ ચૂક્યું છે, પણ અમેરિકાની ધરતી ઉપર કથા થઈ હતી, પણ અમને એવું લાગે છે કે હૃદય નીચવાયું નથી એમાં, કારણ કે બધા સાહેબો બેઠેલા જો કે ભક્તો હવે અમેરિકામાં થાય ને તો અમેરિકામાં આવી જ થાય, કારણ કે સંતોની ઘણી અવર જવર થઈ, પરમ પૂજ્ય લાલજી મહારાજની પણ ઘણી અવર જવર થઈ, જીવન એનાય બદલાઈ ગયા। સવારમાં 6:30 વાગે ફોન આવ્યો હતો, સમય કથા ક્યારે શરૂ થઈ, વાટ જોઈને બેઠા છે કે અમેરિકામાં। મેં કીધું હજી 1:30 કલાકની વાર છે, મેં કથા તો કાલ શરૂ થઈ ગઈ, મને કે કાલની તો સાંભળી આજની વાત છે કે જોકે ભગવાન બોજવાની સાનુકૂળતા કેવી છે હે, વિચારો તો ખરા। ડોહા બિચારા મરી ગયા હેરાન થઈ તે નહીં, ભગવાન બજવા માટે સાનુકૂળતા જબરી ઠાકોરજી કરી દીધી। ઇન્ટરનેટમાં અહીંથી ડાયરેક્ટ જોવે છે, બોલો ડાયરેક્ટ ડાયરેક્ટ, એટલે અમેરિકાએ પણ હવે પાત્રતા અનુભવી શકે એ સ્થિતિ આવી ગઈ છે। પણ કાર્યાણી પ્રકરણ પ્રથમ ત્યાં શિબિર થયેલી ને ત્યારે અમેરિકામાં થયેલું, પણ એમ લાગ્યું કે એને ફરીવાર જરા યાદ કરીએ, એટલે ફરીવાર અત્યારે આપણે અહીંયા કાર્યાણી પ્રકરણ લઈએ છીએ। કાર્યાણી ગામ મહારાજને બહુ વાલું હતું, વાલાનું કારણ એવું હતું કે એ ગામની અંદર થયેલ માચા ભક્ત મહાન નિષ્કામ ભક્ત હતા, અને નિષ્કામ ભક્ત મહારાજને બહુ વાલો હોય, માઇકમાં કરે ને એનાથી આ જગતે ભાગે ન ભાગે, ભલામણ અમે તમારી પાસે માઇક માઇક કરી તો તમે ભાગી જાઓ, હું કહો અરે એક બે ને ત્રણ ફેરી હરખા લીધા ને તેમ કે હવે આપણે કાંક શિબિરમાં હમણાં નથી જવું, બાણું કાંક કાઢી નાખશું, તો પુરુષોત્તમ નારાયણની પાસે પણ આ જગતનો લબ્ધો માઇક માઇક કરી મહારાજને ગમે નહીં, નિષ્કામ ભક્ત મહારાજને બહુ વાલો, એમ માચા ભક્તની તો વાત જ જુદી, જેણે આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરેલું, વિચારો તમે એવા ભગત। બહુ પ્રસિદ્ધ પ્રસંગ ને, એકવાર બાર ગામ ગયેલા ને એમાં બરાબર ઘેરે આવ્યા તો ઢબિંગ 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 ઢોલ વાગતો હતો, સાકર વેચાતી હતી, આઈને પૂછો આ ઢોલ કોનો વાગે છે, કોઈ કીધું તમારો સંબંધ થયો ને એનો ઢોલ વાગે છે, તમારા મામાની દીકરી સાથે તમારો સંબંધ કર્યો, માચા ખાચરે ત્યાં ત્યાં ઊભા રહી અને પહેલાં ઢોલીને પહેલાં કીધું એ બંધ કરતો, અને એના સગા સંબંધી બધાને બોલાને કીધું પણ કોને પૂછ્યું છે, હું આ ઢબિંગ ઢબિંગ ઢોલ વગાડવા માટે પૃથ્વી પર નથી આવ્યો, મારા લગ્ન તો કેદાડાના ભગવાન સ્વામિનારાયણને થઈ ચૂક્યા છે, હું માયાને પરણવા નથી આવ્યો, અને મામાની દીકરી તો મારા માટે બેન સમાન છે, હંકેલ્યો બધું અને હંકેલાવી લીધું, બોલો આવેલા વગન પાછા ગયા, તમે તો લઈ આવો છો પેલા મને આવવાની ક્યાં કરો છો, આવેલા ને પાછા કાઢી મૂકે જ્યારે પુરુષોત્તમ નારાયણ ઓળખાઈ જાય ત્યારે, એવા ભગત। જો કે સ્વામી સાધુ થઈ ગયા, અને સાધુ થયા પછી ચૈતન્યાનંદ સ્વામી એવું નામ પડ્યું, અને બન્યું એવું કે બીમાર ખૂબ હતા, મહારાજ અમદાવાદ ગયા અને અમદાવાદની અંદર બે ચાર સંતો ભક્તો એને જ્યારે લઈ આવ્યા પોતાની પાસે, ત્યારે મહારાજ ત્યાંનું પ્રારબ્ધ હતો બહુ કઠણ હતું. 7 જન્મ સુધી રૂવાડે રૂવાડે જીવડા પડે એટલું ગહન આનું પ્રારબ્ધ હતું. પણ મહારાજ કે મારા શરણાગત થયા, નિષ્કામ ભક્ત થયા, અમે એના ઉપર રાજી થયા અને બધા પ્રારબ્ધોને ધોઈને સાફ કરી નાખ્યું. મહારાજ કે આવતીકાલે અમે એને ધામમાં તેડી જશું. એટલે મારાને બહુ માચા ખાચરવાલા, બહુ વાલા. મધ્યના 38માં મહારાજ કે માચા ભક્ત જેવો તો કોઈક જ વિરલો મળે, એટલી મહત્તા મહારાજ ગાય એવા માચા ભક્તને ત્યાં મહારાજ ખૂબ પ્રેમને આધીન બની રોકાણા અને અદ્ભુત અદ્ભુત વાતો મહારાજ કરીએ છીએ, એને આપણે જાણવા માટે પ્રયાસ કરવો છે. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1877ના ભાદરવા સુધી દ્વાદશીની દિવસ ગામશ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઉરડની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજીએ છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો અને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાયું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીંચણ મૂક્યા હતા. અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસમના શેજબંધ લટકતા હતા. એવી શોભાયુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડાનું છેલું ઉડ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ ચંદ્રમા સમા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. કઈ સાલ હતી? 1877. મહિનો કયો હતો? ભાદરો તપતો હતો. તિથિ કઈ હતી? 12 હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, મહોમાય પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે બુદ્ધરાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતકરણમાં થાય છે કે જીવમાં થાય છે? બુદ્ધરાનંદ સ્વામીનો પ્રશ્ન, ભગવાનની જે હા પડે એ અંતકરણમાં પડે કે જીવમાં પડે? નિશ્ચય થાવો, નિશ્ચયથી કોઈ મોટી વાત નથી. નિશ્ચય જે થાય છે અંતકરણમાં થાય છે કે પેલો જીવમાં થાય છે? સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. ખરેખર વચનામૃતની અંદર પ્રશ્ન ઉત્તર થવા એ બહુ જબરી વાત છે. કેટલાય પ્રયાસ શિવાનંદ સ્વામી ઉત્તર કરવા ગયા પણ થયો નહીં, થોડું ધીમ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે. પહેલાં થોડુંક વાંચી લઈએ પછી એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. તેમ બધા અહીં રહેજો, ઊંઘી જતા નહીં કે ટ્રસ્ટી વૃષ્ટિ ગોઈ અને ઊંઘે તો પડખેવાળા અજગાડતા રહેજો પાછા. એ ઊંઘી જાયનો વાંધો નહીં પણ તમને જબરી નુકસાન જાય એ તમને ખબર. નિષ્કોણ સામે લખ્યું છે, લો, ઊંઘનારો તો ફણીધર થાય જ પણ પડખે જગાડે નહીં એ મુરલીવાળો થાય, મદારી થાય એમ લખ્યું. બોલો, ઓલા જે થવું હોય થાય પણ આપણે મદારી ન થવું પડે. એટલે ખટકો રાખજો પાછા. પછી મહારાજ બોલ્યા છે, આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, ઘ્રાણને વિશે રહી છે, જીહ્વાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શિષ્ણ વિશે રહી છે, ગુદાને વિશે રહી છે, એવી રીતે બુદ્ધિ છે તે નખશિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ અગ્નિ જ્વાલા ઘટે છે અને વધે છે તે વાયુએ કરીને વધે છે અને ઘટે છે અને તે અગ્નિની જ્વાલા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી અને જેમ અગ્નિ લઈને છાણા મૂકીએ ને તે છાણામાં એ છાણા છળગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધુમાડા ઊંચા ચડવા માંડે. તે ધુમાડાથી ધુમાડો ઊંચો ચડતો જણાય, પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે તે વાયુએ કરીને ચાલે છે, તે વાદળા ચાલતા જણાય, પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા ધુમાડો ને વાદળા તેને ઠેકાણે બુદ્ધિ જાણવી અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે. અંતે બુદ્ધિમાં નિશ્ચયની વિગતનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે અને મનના સંકલ્પને જાણે છે. અંતે મનના સંકલ્પની વિગતનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે અને ચિત્તના ચિત્તવનને જાણે છે અને ચિત્તના ચિંતવનની વિગતિ કરનારો જે વાસુદેવ તેને પણ જાણે છે અને અહંકારની અહંમતીને જાણે છે અને તે અહંમતીની વ્યક્તિના કરનાર જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે ચાર અંતકરણ અને 10 ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વ્યક્તિના કરનારા જે દેવતા એ શરીરને એક કાળ વચ્છીને જાણે છે. એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે. તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે. પણ જ્યારે એ જીવને દેહ ઇન્દ્રિય અંતકરણ દેવતા અને વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે. તે બુદ્ધિએ રહિત છે અને અનુમાને કરીને જણાય છે, પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક દશમનની તલવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે એ તલવારનો ઉપાડનારો મોટો હશે, તેમ એ સર્વે દેહ ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશ માટે જીવ બહુ મોટો છે. એવી રીતે અનુમાને કરીને જણાય છે. એવી રીતે સિજમારે ઉત્તર કર્યો. ત્યારે નિત્યાન સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, એમાં તે શું ઉત્તર થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો છે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયમ નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, અને પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. પ્રશ્ન શું તો બુદ્ધરાનંદ સ્વામીનો યાદ રહ્યો તમને? મહારાજ, પરમાત્માનો જે નિશ્ચય થાય છે પહેલાં અંતકણમાં થાય છે કે જીવમાં થાય છે એ પ્રશ્ન હતો. પછી મહારાજ ખૂબ વાતનો વિસ્તાર કર્યો. મહારાજ કહે કે આ શરીરની અંદર જીવે છે અને ઇન્દ્રિય અંતકણ વગેરે વગેરે બધું રહેલું છે, આ દેહમાં બધું છે. પણ મહારાજ કે આમ સીધી રીતે તમે જુઓ તો આખા શરીરની અંદર સામર્થ્ય બુદ્ધિની જ જણાય છે, બુદ્ધિ શક્તિમાન હોય એવું દેખાય છે. પણ વસ્તુગતે મહારાજ કે હકીકતમાં બુદ્ધિ શક્તિશાળી નથી, જીવ સ્વયં શક્તિશાળી છે. મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે કે વૃક્ષ જ્યારે હલે ત્યારે વૃક્ષ હલતું દેખાય, પણ વૃક્ષ હલે એટલે એમ લાગે વૃક્ષની સામર્થ્ય, પણ વૃક્ષની હકીકત સામર્થ્ય એ વાયુની સામર્થ્ય. વાયુની સામર્થ્યને લઈને વૃક્ષ હલે છે. ધુમાડો અધ્ધર ચડતો જણાય ત્યારે મહારાજ કે ધુમાડો દેખાય, પણ એની સામર્થ્યને પૂરનાર વાયુ જણાતો નથી, પણ એ સામર્થ્ય વાયુની છે. એમ બુદ્ધિના અવલંબન કરીને બધી વસ્તુ જણાય છે. આપણને બધી ખબર પડે આ આ આ ધોળો છે, આ કાળો છે, આ ઊંચો છે, આ નીચો છે, આ ડાયો છે, આ ગાંડો છે, બધી ખબર પડે. બીજા નંબરમાં શરીરમાં થતી અનુભૂતિની પણ ખબર પડે, તે કીડી કરડી તરત ખબર પડે. જો બુદ્ધ દેખાય સીધી બુદ્ધિની કરામત, કીડી કરડીને ખબર પડે એ બુદ્ધિની કરામત છે. તમને ખબર હોય તો કોઈને હેમરેજ થઈ જાય ને, હેમરેજ એટલે નાનું મગજ બંધ થઈ જાય, પછી કીડી હું પણ વીછી કરડે તો ખબર પડતી નથી, સમજાય છે? એટલે શરીરમાં જે જાણપણું દેખાય છે, હાથમાં, પગમાં, નાકમાં, જ્યાં પણ જણાય છે, બુદ્ધિને લઈને જણાય છે. એટલે એમ લાગે કે જાણે સર્વે સર્વા બુદ્ધિ જ હોય, એમ શું લાગે છે? સર્વે સર્વા બુદ્ધિ જ એમ લાગે છે. પણ મહારાજ કે જોજો, હજી કાંઈક ફેર છે. તમને બુદ્ધિ સર્વે સર્વા જણાતી હોવા છતાંય બુદ્ધિ સર્વે સર્વા નથી. બહુ સરસ પ્રશ્ન છે, બહુ અદ્ભુત વાતો છે. આખું જગત એમ જ માને બુદ્ધિ વતે જ બધું બને છે, મહારાજ કે બુદ્ધિ વતે નથી બનતું, પણ બુદ્ધિને કોઈ પ્રેરણા ના દેનાર છે, અને કોણ છે? તો જીવ છે. કોણ છે? દાખલા તરીકે આ શરીરમાંથી જીવ નીકળી જાય, પછી બુદ્ધિ કરી લેજો જે કરવું હોય. જીવ એક બાજુ થાય પછી બુદ્ધિ કાંઈ કરવા સમર્થ નથી. ઢીકો મારે શ્રીફળને વધારે નાખે આટલી સામર્થ્ય કદાચ હાથમાં જણાતી હોય, પણ મહારાજ કે જીવ નીકળી જાય પછી સામર્થ્ય જણાતી નથી. એટલે બધી જગ્યાએ સામર્થ્ય જે બુદ્ધિને જણાય છે, જીવની ક્યાંય દેખાતી નથી. પણ મહારાજ કે બુદ્ધિને જ પ્રેરણા કરનારો સ્વયં જીવ છે, એને સામર્થ્યને આપનારો સ્વયં જીવ છે. એટલે બુદ્ધિની સામર્થ્ય બધી જગ્યાએ જણાતી હોવા છતાંય પણ ઇનડાયરેક્ટ એ જીવની સામર્થ્ય છે. બીજામાં કદાચ ડાયરેક્ટ સામર્થ્ય ન જણાતી હોય તોય પણ બધી સામર્થ્ય જીવની જાણવી, જે આપણા સંપ્રદાયની પોઝિશનથી સમજો ને તમે. દાખલા તરીકે વચનામૃત લો, કોઈ પણ શાસ્ત્ર તમે ઉઠાવો તો બધે મહિમકોનો સંતોનો જોવા મળે. આ બખડજંતર એમાં થઈ ગયું, સંપ્રદાયની અંદર બખડજંતર એમાં થઈ ગયું. વચનામૃત તમે લો, સત્સંગીયન તમે લો, હરિલાલા કલ્પતરુ તમે લો, પુરુષોત્તમ પ્રકાશ તમે લો, ભક્ત ચિંતામણી તમે લો, બધી જગ્યાએ અઢળક સાધુનો મહિમા, આચાર્યનો મહિમા. આખો વચનામૃત ખોલો કે એક શબ્દ લખ્યો હોય તો છે નથી. આચાર્યનો મહિમા ભક્ત ચિંતામણી ખોલો છે નથી. પુરુષોત્તમ પ્રકાશને એને બાદ કરો તો તમને કે આચાર્યનો મહિમા લખેલો જોવા મળશે નહીં. જેથી કરીને એક વાદ ઊભો થયો, કે સર્વે સર્વા તો સંત જ છે, સંતના માધ્યમથી જ બધું સંવિત બની શકે. વાત સનાતન સત્ય છે, પરંતુ સંતથી જો બની શકે તો યાદ રાખજો એને જેણે સંત બનાવ્યા છે એનાથી કેમ ન બની શકે. સમજાય છે? માટે સંતનો જેટલો મહિમા કહો એટલો છે, પણ એને બનાવવાનો મહિમા એથી કંઈક અધિક તો હશે ને, ભલે તમે જેટલો અધિક સમજો, ન્યૂન તો સમજી જ નહીં શકાય. માટે સંપદાના સર્વે સર્વ આચાર્ય છે. એમ બુદ્ધિથી બધું જ થઈ રહ્યું છે, બધું બુદ્ધિથી થઈ રહ્યું છે, પણ બુદ્ધિને સ્વયં સામર્થ્ય આપનાર કોણ છે? તો કે જીવ છે. માટે સર્વે સર્વા જીવ છે, જીવ વિના કાંઈ થઈ શકે. ને મહારાજ બહુ સરસ વાત કરી રહ્યા છે. મહારાજ કે જીવની તાકાત એટલે કાળ વચ્છિન બધાને જાણી શકેલી સામર્થ્ય છે. એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે. જીવ એવો છે એક કાળ વચ્છિન બધું કરી શકે. માને એનો મતલબ કે માનો કે આપણે ચાલ્યા જતા હોઈએ અને એક પગમાં કાંટો વાગ્યો અને કાંટો કાઢવા મથતા હોય અને ત્યાં બીજું ડાંહલો એને ડંખ મારી જાય, એ સેકન્ડ ખબર પડી જાય. સમજાય તમને? એ સેકન્ડ ખબર પડી જાય. સાથે સાથે બીજી બાજુ કીડી કરડી હોય તો તરત જ ખબર પડી જાય. એવું થોડું કે કાંટો કાઢવા ગયા પછી એ કાંટો કાઢ્યો ત્યાં સુધી કંઈ ખબર નહોતી, કાંટો કાઢ લીધો પછી ખબર ડાંહલું કીડ્યું, એને જરાક ચોળ્યું પછી ખબર કીડી કરડી, એવું થાય. એક કાળ પછી બધું જીવ જાણવા માટે સમર્થ છે. યદ્યપિ, બરાબર સમજો, યદ્યપિ જીવ જે તે એક દેશસ્થ જણાય છે, તેમ છતાંય જીવની આટલી બધી સામર્થ્ય હોય તેવી સામર્થ્ય જણાય એક દેશસ્થ, એટલે જીવ એક જ કાર્ય કરી શકે, બે કરી શકતું એવો જણાય છે. કેમ? જે જીવની ડાયરેક્ટ સામર્થ્ય કામ આવતી નથી, બુદ્ધિના માધ્યમથી જીવાત્મા કાર્ય કરી રહ્યો છે. એટલે બધી સામર્થ્ય બુદ્ધિની જણાય છે, જીવની જણાતી નથી. અને બરછીની અણી જેવો તીખો જણાય છે, એટલે એકદમ સૂક્ષ્મ ભાવ દેખાય છે અને અતિશય સૂક્ષ્મ જણાય છે. તે બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે, બુદ્ધિએ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય. એનો મતલબ જ્યાં સુધી બુદ્ધિના માધ્યમથી જ કાર્ય કરતો હોય એવી જ્યાં સુધી આપણી માન્યતા છે ત્યાં સુધી જીવાત્મા એક દેશસ્થ જણાય છે. એક જ કાર્ય કરી શકે, વધારે કાર્ય કરવા માટે જીવ સમર્થ એમ જણાય છે. પણ જ્યારે એ જીવને, બરાબર સમજો, પણ જ્યારે એ જીવને દેહ ઇન્દ્રિય અંતકરણ દેવતાને વિષય તેના પ્રકાશપણે જાણીએ, દેહ ઇન્દ્રિયો, ઇન્દ્રિયો દસ ઇન્દ્રિયો, પંચ જ્ઞાન ઇન્દ્રિયો, પંચ કર્મ ઇન્દ્રિયો, દેહ ઇન્દ્રિયો અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર બુદ્ધિ આવી ગઈ, દેવતાએ તેના પ્રકાશપણે જાણીએ, એ બધાને પ્રકાશ પણ જાણીએ, માને સામર્થ્ય દેનાર જાણીએ. ઇન્દ્રિયો, અંતસ્કરણ, બુદ્ધિ બધાને સામર્થ્ય દેનારો સ્વયં જીવ છે એમ જ્યારે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે. ત્યારે જીવની ખબર પડે કે જીવ તો ગજબની તાકાત ધરે, અને જીવ છે તાકાત વાળો ને. સ્વયં મુક્તાનંદ સ્વામીને મહારાજ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે સ્વામી પણ જીવની સામર્થ્ય જણાવે છે. સ્થુલાદિદે ત્રિતય માન ખાદા શિખમ ચ યહ વ્યાપેન્દ્ર યાંતઃ કરણે કરોતિ વિવિધા ક્રિયા અજો નિત્ય શાશ્વતશ્ચ નિરં સંશ પ્રકાશક સ્વચ્છેદ્યાદિ ગુણો જ્ઞેય જીવાત્મા વર્ણિ સતમ. બહુ અદભુત વાત બતાવી. સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણે દેહની અંદર વ્યાપીને જે રહેલો, અહીંયા કોને વ્યાપીને રહેલો એમ કીધું? બુદ્ધિ કીધું હતું, સમજ્યો? અહીં બુદ્ધિ કીધી હતી. પણ સ્વયં મહારાજ વાતને સ્વીકાર કરે છે કે સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણેય દેહની અંદર વ્યાપેલ કોઈ હોય તો જીવ છે. બુદ્ધિ ભલે વ્યાપેલી દેખાતી હોય પણ એ જીવાત્માએ સામર્થ્ય આપી ત્યારે એ સામર્થ્યવાન બુદ્ધિ બની છે. સ્થુલાદિ ત્રિતય માન ખાધા શિખમ ચેહ નખથી શિખા પર્યંત જીવાત્મા વ્યાપેલો એક દેશસ્થ નથી. વ્યાપ્યંદર યાંતઃ કરણે, ઇન્દ્રિયોમાં વ્યાપેલો છે, અંતકરણમાં પણ વ્યાપેલો છે. બુદ્ધિ યાદ રાખજો, બુદ્ધિ બધીએ વ્યાપેલી છે પણ બુદ્ધિમાં જીવ વ્યાપેલો છે. બુદ્ધિમાં જીવ વ્યાપેલો છે એટલે બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ સાબિત થયો. અજો નિત્ય શાશ્વતશ્ચ નિરં સંશય, મરતો નથી, જન્મતો નથી, અને સ્વચ્છેદ્યાદિ ગુણોજ્ઞેય, અસ્ત્ર શસ્ત્ર કોઈની તાકાત નથી. અગ્નિ જેને બાળી ન શકે, વાયુ જેને સૂકવી ન શકે, વરસાદ જેને ભીંજવી ન શકે, શસ્ત્ર જેને કાપી ન શકે, એવો શ્રેષ્ઠ જીવાત્મા છે. એટલે બહુ અદ્ભુત વાત અહીંયા મહારાજ કહે છે. મહારાજ કે સર્વનો પ્રકાશપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે. મૂળ તત્વ જાય ત્યારે ખબર પડે જીવ વ્યાપક છે. વ્યાપક ક્યાં છે? આ શરીરમાં. વ્યાપક જણાય છે અને બુદ્ધિ રહિત છે. જો પહેલા આગળ કીધું બુદ્ધિ સહિત, અહીંયા બુદ્ધિ રહિત કહી દીધું, ત્યારે એમ લાગતું હતું બુદ્ધિવતે કાર્ય થઈ રહ્યું છે. પણ જ્યારે ઓરિજિનલ જીવાત્માનું સ્વરૂપ જોયું ત્યારે એને બુદ્ધિની પણ કાર્ય કરવા માટે આવશ્યકતા રહેતી નથી. બુદ્ધિ રહિત જણાય છે અને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર જણાતો નથી. અનુમાનથી ખબર પડે પણ સીધી સીધી ખબર પડતી નથી. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈ 10 મણની તલવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે એ તલવારનો ઉપાડનારો બહુ મોટો હશે, તેમ એ સર્વે દેહ ઇન્દ્રિયાદિક ને એક કાળે પ્રકાશ માટે જીવ બહુ મોટો જણાય છે. એનું કાર્ય જ્યારે જોઈ છે ત્યારે ખબર પડે જીવ કેટલો સમર્થ છે. ઘણી ફેરી કોઈ વ્યક્તિઓની સીધી સીધી મહત્તા ન ખબર પડે, એના કાર્ય સામે દ્રષ્ટિ નાખીએ ત્યારે ખબર પડે. કારણ કે સીધે સીધો માણસને ઓળખવો કઠણ છે. જો ને વડોદરામાં સવારે નીકળી ત્યારે રઘુજી મહારાજની બગીમાં ગુણાતીતાનું સ્વામી બેઠા હતા, ત્યારે લોકો જે સર્વાયને દર્શન કરવા આવ્યા તેને એમાં કોઈ શું કે ખબર, ઓહો સ્વામિનારાયણના આચાર્ય બહુ અદ્ભુત છે, બહુ દિવ્ય દેખાય, પણ આ બાવો સ્વામી આ શું કે પછડી ઓઢેલી, 2-4 થીગડા મારેલા, આ બાવો આ શોભાત્રણ શોભવા દેતો નથી. ત્યારે આચાર્ય શ્રી રઘુજી મહારાજના મુખમાં શબ્દ નીકળ્યા, છે તો રતન પણ ચિથરે વેટેલું છે એ તમને નહીં સમજાય. સમજાય? સામાન્ય જીવાતમાં ન સમજી શકે, અને નહીં સમજાતા હોય ત્યારે પેલું વાઘરી કીધું છે ને સ્વામી, કેલા મધમાં ભેળસેળ નથી. સ્વામી કે નથી, સ્વામી કે સાચું બોલશો, સ્વામીને કે સ્વામી કે સ્વામીને કે સાચું કહું સ્વામી નથી, સ્વામી કે બિલકુલ સાચું, તો બિલકુલ સાચું કાંઈ નથી ભેળસેળ. સ્વામી કે ખોટું નથી બોલતો ને, ત્યારે સ્વામીને કે સ્વામી ખોટું બોલતો ને તો બીજો જન્મ મને તમારે જેવો મળે. એમ કેમ થયું? તો કે ઉપરની જે ઉપલી ક્રિયા બિલકુલ સિમ્પલ, ઠાઠમાં જોવા ન મળ્યો. નહીતર આ દુનિયામાં શું માને ખબર, મોટી વ્યક્તિની પાસે ઠાઠમાઠ હોય એમ, શરીર બરાબર મજબૂત હોય, ગાદી કે મજબૂત હોય, આમ ઠાઠમાઠ હોય એમ. ઠાઠમાટે મોટપનું મુખ્ય નિશાન નથી, એના અંતરની અંદર બેઠેલો જે આત્મા છે એની સામર્થ્ય વ્યક્તિની મહાનતા હોય છે, એની વતેની મહાનતા હોય છે. એટલે તો નિષ્કળન સ્વામીને ઓળખી ન ક્યાં ને પહેલાં કવિઓ બધા સ્વામીની પાસે ગયા, કીર્તન જોયું હતું, ગોતતા ગોતતા ગયા, પણ સ્વામી ચૂનો પીલતા હતા ધોલેરામાં, અને સ્વામીને ચૂનો પીલતા જોતાની સાથે કોઈને પૂછ્યું આ કીર્તન રચ્યતા કોણ, તો કે આ ચૂનો પી લઈએ, આખું શરીર સફેદ થઈ ગયેલું. ત્યારે બધા મોઢામાં શબ્દ આવા આને કીર્તન રચ્યું, ત્યારે બીજા સંતોના મોઢામાં શબ્દ નીકળ્યા, છે તો રતન પણ ચિથરે વીટેલું તમને ઓળખાશે નહીં. એટલે આ લૌકિક દ્રષ્ટિથી જીવાત્મા જ્યાં સુધી માર્કિંગ કરે ત્યાં સુધી મહાપુરુષો નથી ઓળખી શકાતા. તો ભક્તો યાદ રાખજો, મહાપુરુષ ન ઓળખી શકાય, સ્વયં પુરુષોત્તમ નારાયણને ન ઓળખી શકાય. આ ધરા પર મહારાજ પધારે ત્યારે જ્યાં સુધી માનુષિક લીલા કરતા ત્યાં સુધી ન ઓળખી શકાય. બોલો, મારીને આરે ફરનારા અમદાવાદના શેઠ, શું નામ, દામોદર શેઠ, મોટી બોરું ગયા, મોટી બોરું, તે એમ માનતા હતા મહારાજ મહાપુરુષ છે એમ. આરે હરે ફરે ખરા, મારાને મનમાં વિચાર થયો કેટલી મારી પ્રસાદી ખાઈ ગયો તો એ સમજતો નથી આ. અને મારે સંકલ્પ કર્યો, અનેક દેવતાઓ ઇન્દ્રન ચંદ્રન બ્રહ્માન અનેક અવતારો તે હાજર થયા. હવે દામોદર શેઠને બધા નાવા ગયા અંદર તળાવમાં. મહારાજે દામોદર શેઠને કીધું, બધા કપડાને ધ્યાન તમે રાખજો. દામોદર શેઠ ધ્યાન રાખતા એમાં આ બધાને જોયા. મારાને કે, મહારાજ હું એકલો ધ્યાન રાખનાર, કેટલા બધા છૂટ્યા, કપડાં ચોરી જાહે. ત્યારે મહારાજ કે, કપડાં ચોરેવા નથી. મહારાણી કે, મહારાજ કેવા છે? મહારાજ કે, આ કોઈ સામાન્ય નથી, આ ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મા અનેક અવતારો પૃથ્વી પર અમારા દર્શન કરવા માટે આવ્યા છે. મહારાણી કે, હે? મહારાજ કે, હા. મહારાજ કે, નથી આ પડતી, નો આ પડતી, સામું જુઓ. અને જ્યાં હા મેં જોયું ઇન્દ્ર ચંદ્ર ને બ્રહ્મા અનેક અવતારો હાથ જોડીને મારીની સ્તુતિ કરતા હોય એવું જરા દામોદર શેઠને દેખાણું. દામોદર શેઠને હા પડી ગઈ કે, ઓહો, કેવડા મોટા ભગવાન મળ્યા, કેવડા મોટા. અને આમ આમ એની એની રટ લાગી ગયો, ઉપડ્યા એ તો અમદાવાદ ગયા. અને અમદાવાદ નથુભટ સામે મળ્યા. નથુભટ ગયેલા, કેમ છે? અરે હું કેમ છે, અરે આપણને કેવડા મોટા ભગવાન મળ્યા, સર્વોપરી ભગવાન મળ્યા, અરે ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મા અવતારો તો જેની સ્તુતિ કરે છે. અને નથુભટ અનેક શાસ્ત્રને વેદતા ભાગવતના ભણેલા હતા, સાંભળી ન હોય ગયા. આગળ એક લાફો છોડી દીધો. દામોદર શેઠને હું બોલશો, બોલવાની ભાન છે કે નહીં, જરાક બોલવામાં તો ધ્યાન રાખ. અને બહુ વઢવા માંડ્યા. અને કે, તને લઈ જાઓ મહારાજ પાસે, તને જ દંડ દેવડાવો. દામોદર શેઠને પકડી લાવ્યા જેતલપુર. મહારાજને કહે છે કે, મહારાજ આ જો તો ખરા દામોદર શું વાતો કરે છે. દામોદર તો એમ કહે છે, ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મા શંકર વિષ્ણુ અનેક અવતારો આપની સ્તુતિ કરે, આવું કહે છે. મહારાજ કે, એને કાંઈ ભાન નથી, તમે હેઠા બેહો કે ભજન કરો, તમે એની વાત મૂકો પડતી. અને નથુભટ્ટને મહારાજ ભજન કરવા બેહાર્યા અને કરાવી સમાધિ. સમાધિ સીધો અક્ષરધામમાં મોકલ્યા. અને અક્ષરધામમાં જૈન જ્યાં જોયું, અનંત અવતારો મહારાજને હાથ જોડીને સ્તુતિ કરતા, આવા દિવ્ય દર્શન થયા. અને નથુભટ્ટની આંખ ખુલી ગઈ. હવે બખો ભખ મેળા દંડોડ કરો. પણ કોને ખબર, પેલા કોને દંડોડ કર્યા છે? દામોદર શેઠને ભખો ભખ મેળા દંડોડ કરવા. દામોદર, હું અનેક શાસ્ત્રો ભણેલો હતો પણ પુરુષોત્તમ નારાયણને ઓળખી શક્યો નહીં. તમે જ ઓળખાણ કરાવ્યો, આવડા મોટા પુરુષોત્તમ નારાયણ બેડો પાર થઈ ગયો. ઓળખાણ મેન ઓળખાણ થવી કઠિન છે. એમ જીવને પણ ઓળખવા કઠિન છે, જીવને ઓળખવો પણ કઠિન છે. આમ જો ને તમે આ દુનિયામાં તમે લાગણ જોશો તો આવડા મોટા પુરુષોત્તમ નારાયણને ભજનારા કેટલા, જ્યારે બીજાને ભજનારા કેટલા, હે? એનું કારણ શું? ઓળખાણ નથી, એનું કારણ ગજુ હોવું જોઈએ. સમજાણું? શાકભાજીને ટ્રકો ટ્રકો ભરીને જાતી જાતી હોય ને, શું કહો, બટેકા રીંગણા ડુંગળી ને કાંદા ના ને તેન, હીરાની ટ્રકો ટ્રકો ભરતી ભરીને જાતી જોઈ ક્યારે, હે? આ ગોડાઉન રાખ્યું છે મેં આ ડુંગળી સાચવવા માટે, એમ કે મોટું જબરું કોઈ એમ કીધું, આ ગોડાઉન મેં રાખ્યું હીરા સાચવવાનું કીધું, હે? ઈ થોડા હોય, સમજાણું? પણ એક એક હીરામાં, યાદ રાખ, હીરા હોય થોડા, પણ એક હીરામાં કાંદા ડુંગળીના તો ગોડાઉન ગોડાને હમી જાય. એ પણ બધાને ખબર પડે, હીરાના જાણકારને ખબર પડે, લાગડ ખબર પડે. મારી વાત તમને સમજાય, હે? સમજાય તો કામ થઈ જાય. નહીતર ખરખોરો થવા માટે આવડા મોટા ભગવાન તો કેમ લોકો જાદે નથી ઓળખતા, ન ઓળખી શકે એના માટે કેપેસિટી હોવી જોઈએ. આવડા મોટા પુરુષોત્તમને ઓળખવા માટે કેપેસિટી પ્રાપ્ત થવી, કેપેસિટી પ્રાપ્ત થવી ના કોઈ દી સમજી શકાય નહીં, ઓળખી શકાય નહીં. માટે કહું છું આ શિબિરમાં આવી જ વાતો થાય, જેને પોહાઈ બે જો, બાકી તમ તાર રફુ ચક્કર ઘર ભેળા, કા ઈસ પાર ને કા ઉસ પાર. ભલામણા બે જણાને સારું લગાડવા હાટું ક્યાં સુધી કાચું કાપશું, હે? ક્યાં સુધી આ પુરુષોત્તમને ઓળખ્યા વિના અક્ષરધામનો દરવાજો ન ખુલે. અને ભલા માણા આ પુરુષોત્તમને ઓળખાવા જાતા જેને વાત ન ગમે ને રાજી કરીને કાઢી હું લેવાનું, કાઢી હું લેવાનું. માટે શિબિરમાં તો આવી જ વાતો થાય, જેને પોહાય બેહજો, અને ન પોહાય એ બપોરે ઠાકોર જમાડી અને જતા રહેજો. વધારે ખોટું લાગે ન જમાડો, તમારી મરજી. અમે જો ઠાકોર જવું આ પાડી ના નથી પાડી, તમને ન ગમે તોય, બાકી આ પુરુષોત્તમ નારાયણ આવાજ છે. મહારાજ સ્વયં પોતે બોલ્યા, મહારાજ કે મારી ઓળખાણ જ્યાં સુધી તમને નહીં થાય ત્યાં સુધી તમને કેપ ચડશે નહીં. મહારાજ સ્વયં કે મારી મરજી વિના રે કોઈથી તરુણો ન તોડા એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી, મારી મરજી વિના કાંઈ થતું નથી. અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિનો પ્રલય મહારાજ કે મારી મરજી પ્રમાણે થાય છે. એટલે જીવને ઓળખાતું નથી ત્યાંથી બીજે ફાફા મારી મારી કરે. એટલે હકીકત સામર્થ્ય પુરુષોત્તમ નારાયણની છે, પણ આપણને બીજી આપણે છે એમાં શરીરમાં આપણે સામર્થ્ય જીવની છે, પણ આપણને બુદ્ધિની સામર્થ્ય જણાય છે, પણ હકીકતમાં બુદ્ધિ સામર્થ્યવાન નથી, સ્વયં જીવ સમર્થ છે. માટે જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાને કરીને જણાય છે, એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. મારા પ્રશ્ન હું હતો બુદ્ધરાનંદ સ્વામીનો, યાદ રહ્યો મહારાજ, પહેલાં ઇન્દ્રિયો અંતકમાં નિશ્ચય થાય છે એક જીવમાં, અને મારો ઉત્તર શું કર્યો, જીવ સમર્થ છે એવું કર્યો. બોલો. ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ એમાંથી શું ઉત્તર થયો, મારે આમાં કાંઈ એમ જે પ્રશ્ન પૂછ્યો એની તો લાઈન જ નથી પકડાતી હજી. હવે નિત્યાનંદ સ્વામી જેવા એમ કે મારે લાઈન નથી પકડાતી, તો આપણે સીધી સીધી કેજ પકડા જાય કોજી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો છે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. મહારાજ કે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં નિશ્ચય થઈ ગયો એમ જાણવું, એનો મતલબ મહારાજ કે બધાથી પર બુદ્ધિ છે, અને બુદ્ધિ જે વાતનો સ્વીકાર કરી લે, બુદ્ધિ જે છે ને એ તીક્ષ્ણ છે. કેવી છે બુદ્ધિ? તીક્ષ્ણ છે. બુદ્ધિ સંપૂર્ણ હા ત્યારે જ પાડે જ્યારે જીવાત્માની પૂર્ણ એને અનુમતિ પ્રાપ્ત થાય. જીવાત્માની અનુમતિ પ્રાપ્ત થાય ત્યારે જ બુદ્ધિ હા પાડે, વિના હા પાડે નહીં. બરાબર સમજો, જીવાત્માની અનુમતિ પ્રાપ્ત થાય ત્યારે જ બુદ્ધિ હા પાડે, વિના બુદ્ધિ હા પાડે નહીં. બુદ્ધિ હા પાડે એટલે સમજી લો જીવમાં નિશ્ચય થઈ ગયો. એટલા માટે મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે પોતાથી આડોળું વર્તાય ત્યારે કોઈનો વાંક કાઢવો નહીં. સમજો મહારાજ કે કોઈ એમ કે મને કોઈ ભૂલો પાડ્યો, મહારાજ કે ખોટી વાત, મહારાજ કે ઇન્દ્રિયો અંતકરણનો પણ વાંક કાઢવો, અને વાંક માત્ર જીવનો છે, જે જીવને ન ગમે એવું મન ગાઢ ઘડે જ નહીં. માને મને જે વસ્તુને હા પાડી ત્યારે જીવે હા પાડી તો જ મને હા પાડી. માનો કે તમને આમ આમ આડાવાળે ક્યાંક ફરવા ગયા અને ફિલ્મ જોવાનો સંકલ્પ થયો, યાદ રાખજો જીવ નબળો છે. શું છે? જીવ નબળો છે. જીવે હા પાડી એટલે બધાએ હા પાડે. કોઈ પણ કાર્ય મારની આજ્ઞાની બહાર પગ મૂકવાનો સંકલ્પ થયો, જીવમાં ખોટ છે એટલે તમારે દેહની ક્રિયામાં ખોટ આવી. એમ બુદ્ધિએ હા પાડી દીધી, નિશ્ચયની બુદ્ધિ હા પાડી દીધી, એનો મતલબ જીવે એને અનુમતિ આપી, જીવે એને અનુમતિ, જીવમાં હા પાડી ગઈ, જીવે રણકાટ કરી દીધું એ વસ્તુ એમ જ છે, ત્યારે બુદ્ધિએ હા પાડી દીધી. બાકી સીધે સીધો નિશ્ચય ક્યાં થતો દેખાય છે? તો ઇન્દ્રિયમ થતો દેખાય. પહેલાં નિશ્ચય ક્યાં થતો દેખાય? ઇન્દ્રિયમ થતો દેખાય. આંખ જોવે, કાન સાંભળે એટલે મનમાં એમ થાય ને બરાબર છે, બહુ સરસ રૂપ, આંખે દર્શન કર્યા ભગવાન, બહુ સરસ રૂપ, પણ ઇન્દ્રિયોમાં જ છે. યાદ રાખજો, ઇન્દ્રિયમાં નિશ્ચય હોય ને બહુ સરસ રૂપ ભગવાન એમ થયું, પણ આ લોકની અંદર ભગવાન માનુષિક લીલા કરે, પોતાથી બીજામાં અધિક રૂપ ક્યારેક આપે. આ કોને પાડી છે? આંખે જ, ઇન્દ્રિયોએ. સમજાય છે તમને? એથી અધિક રૂપ બીજામાં જોવા મળશે ત્યારે પુરુષોત્તમ નારાયણને છોડીને એમાં લાગી જાય. શું કામ? જીવ સુધી નિશ્ચય નહોતો, પછી ઇન્દ્રિયો જ એનો સ્વીકાર કર્યો હતો, જીવે સ્વીકાર કર્યો નહોતો. એટલા માટે મહારાજ કે ભગવાન કૃષ્ણમાં પ્રેમ કરનારીઓ એ પટરાણીઓ, એણે ભગવાન કરતાં શ્યામમાં અધિક રૂપ જ્યારે જોયું ત્યારે ભગવાનને પડતા મૂક્યા, બોલો, ને શ્યામમાં વળગી ગઈ. સમજાય? એટલા માટે પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, એટલે આંખ જોવે, કાન સાંભળે, એ પછી અંદર ઉતરે છે. ઇન્દ્રિય નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે. ઇન્દ્રિયમ નિશ્ચય થાય, પછી અહંકાર એટલે સ્વીકાર કરે કે આ વસ્તુ આમ છે. પછી ચિત્તમાં નિશ્ચય છે, ચિત્ત ચિંતન કરે અને ચોકસાઈ કરે છે. અને પછી મનમાં નિશ્ચય થાય, પછી બુદ્ધિ, બુદ્ધિ છે ને એ જજમેન્ટ આપે છે. જજનું સ્થાન બુદ્ધિનું છે. મન તો વકીલાતનું કામ કરે, કેસ લડી જાણે, ફેસલો કોણ આપે? જજ આપે. એમ તમે રસ્તે હાલ્યા જતા, દાખલા તરીકે જો નિશ્ચય જીવમાં થયો હોય તો એની અસર બુદ્ધિ પર ઉતરે તો કેવી અસર થાય? જો વિષય જીવમાં બેઠા હોય એની અસર બુદ્ધિ પર ઉતરે તો કેવી થાય? દાખલા તરીકે બધા હરિભક્તો છો, આપણને ખબર છે ને કે આપણે હોટલનું ખાઈ મારા બહુ રાજી થાય, ખબર છે ને નીલકંઠભાઈ, ખબર છે ને કે મહારાજ બહુ રાજી થાય, સાબાશ સાબાશ. એમાંય જો લસણ ડુંગળી વાળું ખાઈ લો તો મહારાજ અતિશય રાજી થાય, સાબાશ બહુ સારું કર્યું તે. એમાં જો બીડી ઠપકારી લો તો ચારે હાથ માથે મૂકી દે મહારાજ, ખરું ને? યાદ રાખજો, અહીંયા તમને આ બધી વસ્તુ નિષેધ થાય, બહારનું ન ખાવું, વેસન ન રાખવું વગેરે વગેરે નિષેધ થયો હોય. પણ એ થયેલો નિષેધ જો તમારી બુદ્ધિ સુધી, જો તમારી ઇન્દ્રિયો સુધી જ પહોંચ્યો હોય તો તમે અહીંથી નક્કી કરી જશો કે હવે મારે બહારનું ખાવું નહીં, અને તમે બજારમાં નીકળશો. અને એમાં એ જો ક્યારેક રાજકોટ જેવા જ્ઞાન મોડું થઈ ગયું, એક ઉપર દોઢ થઈ ગયો અને બજારમાં હાલ્યા જાઓ છો, નિશ્ચય છે નક્કી કર્યું પણ ઇન્દ્રિયો નક્કી કર્યું છે, અને બજારમાં હાલ્યા જાતો અને એમાં કાંક ફરસાણની દુકાન ભાળી જાઓ અને કકડીની ભૂખ લાગી છે, એટલે મન સંકલ્પ કરશે. શું કરશે મન? એટલું જ કહે હે, અહીં ફરસાણની વ્યવસ્થા છે ખરી, એમ યાદ રાખજો. પછી નિજ મન પ્રત્યક્ષ મન, બે મન છે, એ બે વકીલો સામે સામે લડશે. એટલે ભલા માણા શિબિરમાં ગયો તો શિબિરમાં તું સંકલ્પ કરીને આવ્યો છે ને બહાર નથી ખાવું, એમ કોણ કહે? નિજ મન. પ્રત્યક્ષ મન કહે, પણ સ્વામી થોડો ધંધો કરવો, સ્વામી તો કે અને કેસ હાલે અને બુદ્ધિને મોકલશે. કોઈ પાસે બે સામે લડી, બુદ્ધિ પાસે જાહે, અને યાદ રાખજો બુદ્ધિ જજમેન્ટ આપશે. બુદ્ધિ શું કરશે? મન સંકલ્પ વિકલ્પ કરે તરત તમે ક્રિયા બાજુ નહીં જઈ શકો, બુદ્ધિ પાસે આખો કેસ જાહે અને બુદ્ધિ પછી ફેસલો આપશે. હવે જો જીવ બળ્યો થઈ ગયો હશે તો જીવ પ્રેરણા બુદ્ધિને કરશે અને બુદ્ધિ જજમેન્ટ હાલી હું મળ્યો હશે, કલાક નો ખાત કે થોડો મરી જવાનો છે, અને બુદ્ધિ નિર્ણય આપશે ન ખવાય પત્યું ખલાસ, પછી પોહાઈ દુકાન આખી ભરેલી છે તો હાલ્યા જાઉં સીધે સીધા. પણ જો જીવમાં નિશ્ચય દ્રઢ નહીં થયો હોય, ફક્ત ઇન્દ્રિયોમાં જશે તો બુદ્ધિ સુધી તત્વ પહોંચ્યું નથી, બુદ્ધિ મૂળ તો માયાની છે અને બુદ્ધિ રજોગુણની બની છે, માયાની છે. અને બુદ્ધિ એમ કહે છે કે તને પેટમાં જો બહુ બળતું હોય, પેટમાં બળતરા થાય તો ખાઈ લે, અને બુદ્ધિ જજમેન્ટ આપશે ખાઈ લે, એટલે તરત જ પછી બધાને અનુરૂધ થઈ જશે. જજ જજમેન્ટ આપી દે પછી વકીલનું કામ પૂરું, પછી વકીલ સામું ન જવે, તરત હાલતા. અસીલ પૂછે પણ સાહેબ એ જે ભાઈ એ જે થયું થયું, જજે આપી દે જજમેન્ટ. અશીલનું ન સાંભળે ને પછી વકીલ, મેં તો ઘણી મહેનત કરી પણ મારું ન ઉપજે હું કરું, પણ જજ ફૂટ એ પોહાઈ થયું, પણ હવે જજ બોલાય ફાઈનલ. સમજાય? મેં એક વાર બુદ્ધિ નિર્ણય આપી દે તું ખાઈ લે, એટલે પછી કોઈનું કાંઈ હાલે અને ચિત્ત તરત કામમાં લાગી જાગી જાય, ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે, અને ઇન્દ્રિય પ્રાણ અનુવૃત્તિ વધતી જાહે, તરત જ પગ એ બધું હાલવા મળશે, પગથિયા ચડશે, એ ખુરશી પર બેસશે અને તરત જ જીભ તૈયાર હોય આવવા દે, ગરમા ગરમ આવવા દે, હાથ ઈશારા મળશે કરવા, અને છેવટે એ નિર્ણય આવશે. પણ કારણ શું? તો કે એને જે ઠેરાવનો નિશ્ચય કર્યો હતો ઇન્દ્રિયોમાં તો જીવ સુધી પહોંચ્યો, નહોતર પહેલો નિશ્ચય ઇન્દ્રિયોમાં થાય છે, પછી મહારાજ કે અહંકારમાં થાય છે, પછી ચિત્તમાં થાય છે, મનમાં થાય છે, બુદ્ધિમાં નિશ્ચય થઈ જાય તો મહારાજ કે કામ થઈ જાય, કારણ કે બુદ્ધિ જીવને અવલંબન કે નિશ્ચય નિર્ણય આપશે. અને મહારાજ કે બુદ્ધિમાં નિશ્ચય થયો એટલે જીવમાં થઈ ગયો જાણવું, એટલે પહેલો ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં અને પછી જીવમાં નિશ્ચય થાય છે, એવો બુધરાનંદ સ્વામીનો પ્રશ્ન ઉત્તર મહારાજે કર્યો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ એક વાત ફાઈનલ, કે નો ફાઈનલ થઈ, તમારે ફાઈનલ થઈ ગઈ? હવે માનો કે રાજકોટ જાઓ તો ફાઈનલ ને, હે હું ફાઈનલ પણ મહારાજ રાજી થાય એવું કરી લેવી ફાઇનલ, તો શિબિર ભરી કામની, સમજણું. બાકી એક નહીં, હોલ નહીં, કદાચ આવી 60 ભરીએ ને, 60 ભરીએ ને. પણ મહારાજ કીધું એમ જો નિર્ણય ન થાય તો મહારાજ નિશ્ચયમાં એટલો ફેર છે. માટે ખબરદાર બનીને જીવજો, આલી બકાલી બની નહીં જીવતા, સમજાણું. શરીર બની મારા રાજી થાય એમ કરો ઠેરાવ કરજો. ત્યારે નિત્યાનંદ સ્વામી વળી પૂછ્યું છે, મહારાજ ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને અંતકણમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય, મહારાજ ખબર કેમ પડે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જણાય જે આ જગતની વિશે જે જે પદાર્થ છે તે દીઠામાં સાંભળ્યામાં સૂંઘ્યામાં એડ્યામાં આવે છે, તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે, એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કોઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણો. ભગવાન આ પૃથ્વી પર આવે ત્યારે સારી નરસી બધી પ્રકારની ક્રિયા કરે, અને એવી ક્રિયા કર્યા પછી પણ ભગવાનના સ્વરૂપમાં જો સંશય ન થાય તો ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો જાણ. ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય તો એટલે સુધી પગી જાય, બોલો. હે, ફક્ત ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો છે, આંખે જ પરમાત્માના દર્શન કર્યા, કાને પરમાત્માના શબ્દો સાંભળ્યા, એટલા માત્રથી એમ થઈ ગયો આ ભગવાન છે, ભગવાન છે એટલું જો સ્વીકાર્યું તોય પણ સારી નસી ભગવાનની ક્રિયા જોઈ અને સંશય થાય નહીં. મહારાજ આ પૃથ્વી પર બિરાજતા હતા એ વખતે મહારાજ ઘણી બધી માનુષિક લીલા કરતા, ઘણી બધી માનુષિક લીલા કરતા, પણ મહારાજની માનુષિક લીલા જોઈ અને આંબા શેઠને સંશય થતો નહોતો. ક્યારેક મહારાજ આંબા શેઠને પોતાને એમ કહેતા, આંબા શેઠ હમણાં કડિયાના પગાર ચડી ગયાનું કેમ કરશું? આંબા શેઠ કહેતા, મહારાજ વાંધો નહીં, એ વ્યવસ્થા થઈ જાહે તો સંશય નહોતો થતો. પણ અદીબાના ખભા હાથ મૂક્યો અને ડગલું ચહીક્યું. ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ત્યાં સુધી વાંધો આવે નહીં, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ત્યાં સુધી ભગવાન માનુષિક જેવા ચરિત્ર કરે ત્યાં સુધી વાંધો આવે નહીં. અને સત્વ રજ અને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે તેમાં આળસ નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે, કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે, શમ દમાદિક સત્વગુણનું કાર્ય છે, એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતકરણમાં ભગવાન નિશ્ચય જાણું. પહેલે ઇન્દ્રિયો સ્વીકાર્યું, આંખે સ્વીકાર, મન મળે સ્વીકારવા, અંતકરણમાં નિશ્ચય. કોઈ પણ વસ્તુ તમે જુઓ, ક્યાંક તમે ગયા કોઈ સારા સારા સ્થાનમાં તમે ગયા અને તમે સંતોવા કથા વાર્તા સાંભળી એટલે મનમાં એમ થાય કથા સરસ હો, મજા આવી, ઈશામાં નિશ્ચય થયો, ઇન્દ્રિયોમાં કથામાં મજા આવી, ઇન્દ્રિયો નિશ્ચય થયો. તમે ઘેરે ગયા અને મનમાં એમ થાય મારી વાત સાચી હતી, હો સ્વીકારવા જેવી વાત, ઈશામાં નિશ્ચય થયો, મનમાં શેમાં નિશ્ચય થયો, મનમાં નિશ્ચય થયો. અને એ પ્રમાણે કાર્ય થઈ જાય એ શમ નિશ્ચય થયો, જીવમાં નિશ્ચય થયો. એટલે ઇન્દ્રિયોમાં નિશ્ચય થવો સરળ છે, ઇન્દ્રિયમ નિશ્ચય થયો હોય ને એને એને ખળભળાટ થતા વાર ન લાગે. માનો કે તમે કથા વાર્તા સત્સંગમાં આવ્યા અને કથા સાંભળી એમથી બહુ સારા સંતો બહુ સારી કથા કરે, પણ તમે પાછા ઘેરે ગયા અને તમને બીજો કોઈક ભટકાઈ જાય, હું હારા રાખ હારા આપણે ડિલીટ કરી નાખીએ તરત, સમજણું. હારા માને બધું ડિલીટ, કારણ કે ઇન્દ્રિયોમાં નિશ્ચય હતો. જો મનમાં નિશ્ચય થયો હોય, અંતકણમાં નિશ્ચય થયો હોય તો કોઈ આગુ પાછું બોલવા માટે આવે ત્યારે એના અમે લડાઈ લઈ નહીં, હો તું કહે છો પણ મારું હૃદય હા પાડતું નથી, અમે લડી ન હગે પણ એમ મારું હૃદય એ મનમાં નિશ્ચય છે. અને જીવમાં નિશ્ચય થઈ જાય ત્યારે એમ મનમાં તારે જે માનું માન પણ મારા મોક્ષના કરતલ તું એને માનું છું, ત્યારે જીવમાં નિશ્ચય થઈ ગયો. જાણવું બહુ સરસ મહારાજ વાત કરે છે. મહારાજ કે ભગવાન ત્રણેય પ્રકારની ક્રિયા, રજોગુણ તમોગુણ સત્વગુણને લગતી કોઈ પણ ક્રિયા કરે તોય પણ સંશય ન થાય ત્યારે મનમાં નિશ્ચય થઈ ગયો એમ જાણવો. મહારાજ માંદા થાય, બોલો શું થાય? માંદા થાય અને બીમાર થાય ત્યારે એમ કે હવે ખાવું કાંઈ ભાવતું નથી, પણ તોય સંશય ન થાય, મનમાં નિશ્ચય થયો છે. અરે મારા અદીબાને પરણવા તૈયાર થાય, રજોગુણી કાર્ય, તોય પણ સંશય ન થાય ત્યારે હું જાણું મનમાં નિશ્ચય થયેલો છે. અને મહારાજ લાલ પીળા થઈ જાય, મહારાજ લાલ પીળા થઈ જાય અને કોઈને ખીજાય એવા મોટા ખીજાય. મહારાજ જો ને ઓલ પણ જેતલપુરમાં યજ્ઞ આદર્યો હતો ને ઓલ નારાયણભાઈ નહીં, મહારાજ બધાને કહી રાખેલું કે ભાઈ અમારા અહીં હોવાનું છે, બધા પાર્ષદ બધા રખેવાળી રાખજો, રખેવાળી રાખતા હતા એમાં સુરતના નાનભાઈ, એને કેટલાય વર્ષથી સંકલ્પ હતો બધાની સાથે રહ્યા પણ મહારાજ ભેગું હોવા ન મળ્યું. એક ફેરી મહારાજ ભેગું હોવું છે અને રાતે હુઈ ગયા પડખે, બોલો અમારા જબકીને જાગી ગયા. અને જબકીને જાગી ગયા તમારે કે કોણ? તો કે નાનભાઈ. અને મહારાજ કેલા છે કોઈ પાર્ષદો? આજે ચારે બાજુ પાર્ષદ ઉભા રહી ગયા. મહારાજ શું છે? મહારાજ કે ભાળતા નથી આ નાનભાઈ ભેગો હોઈ ગયો, તમે ધ્યાન રાખો છો કે નહીં? કાલે હવાર કોઈ ગળું કાપી જાય અને મારે રાડે રાડે બોલાય, બધા સંતો ભક્તો બધા ભેગા થઈ ગયા. મહારાજ કે અમારે નથી રહેવું સત્સંગમાં, એમ કહેતા કે મહારાજે ઘરના બધા તોડી નાખ્યા, બધા આવા દીધા સંતોની ભેળા, સંતો ઉપર ફેંક્યા, મારે કે નથી સત્સંગમાં રહેવું, કંઠમાં જે ગુલાબના વગેરે વગેરે હાર જે પહેર્યા હતા એ બધા મારા તોડી નાખ્યા અને તોડીને જવા દીધા દરબારોને ત્યાં, અને મારા સુરવાળને જામણ પહેર્યું તો બધું કાઢ્યું, ખાલી પિત્તાંબર આવવા દીધું, મારા જવા દીધું એ બધું સ્ત્રી ભક્તો ઉપર. મારે કે નથી સત્સંગ કર્યો, લાલ પીળા થઈ ગયા. આ તમોગુણનું કાર્ય સમજો, કોઈ પણ સંશય ન થાય ત્યારે મનમાં નિશ્ચય થયો એમ જાણવો. જો કે બહુ લાંબી કથા છે, પછી તો ભાઈ રામદાસજી મારેને વિઢ્યા, મારેને ગે હું બધી આદરીશ સુરા ખાચર કે આદરવા મેં જોયું, એમાંય કળા વાપરે છે પાછા. માળી મારની રીહે બોડાઈ ગયા, જેટલા ઘરેણા હતા ને હોવાને એ બધા સંતો પહેરી નાખ્યા, સંતો શું કરવા એને, અને ફૂલના હાર જેટલા હતા ને બધા દરબારો હરિભક્તો પહેરી નાખ્યા, અને સુરવાળને જામો સ્ત્રી ભક્તો પહેરી નાખ્યો, અને તે દાડા કઈ જામો સુરવાળ પહેરતો ને આ જોતો કામ લાગત. માળી કે મારે નિહે બોડાય, અને ભાઈ રામદાસજી કે આવું બધું આદરું થુકામાં આવડો મોટો ઉત્સવ આદર કોને ડાયા કર્યા હતા? પહેલો સાન મને, અને મારા સાન માના કપડા બધા પહેરી લીધા, સાંભળો દબાઈ ગયા લાગે ને મારે, અને ત્યારે સંશય ન થાય ત્યારે મનમાં નિશ્ચય જાણો, એ તો ભગવાનની લીલા છે. ની વખતે સંશય થઈ જાય ઇન્દ્રિયમ નિશ્ચય જાણવો, બહુ અદભુત વાત મહારાજ કહે છે. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો અને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય તેમાં કાંઈ સંશય ન થાય તો એને જીવની વિશે નિશ્ચય થયો જાણવો. બોલો, ભગવાન આખો દેહ પાડી નાખ્યો તોય પણ એમ મનાય તો ભગવાન લીલા છે ને, એમ મરી જઈશ એમ કર્યું ત્યારે જીવમાં નિશ્ચય થયો એમ જાણવો. ભક્તો, નિશ્ચય જેવી કોઈ વાત નથી મહારાજ, કે નિશ્ચય તો કેવો કરવો? વડતાલના પહેલા વચરામતમાં કીધું મહારાજ કે એકવાર નક્કી કર્યું આંબો છે, પછી કામ વ્યાપે ક્રોધ વ્યાપે પોહા, એ પોઝિશન નિર્માણ થાય તોય કોઈ સંકલ્પ થાય આંબો નથી બાવળીઓ થાય કોઈ. મધ્યના 14માં મહારાજ કીધું એકવાર નક્કી થયો લીમડો છે, પછી ગમે એમ થાય તોય પણ એવો નિશ્ચય કરો. મારે કે નિર્વિકલ્પ સમાધિ જાણવી, એટલે નિશ્ચય મોક્ષના પથમાં નિશ્ચય જેવી કોઈ જબરી વાત જ નથી. ભગવાન પણાની જે હા પડી જાય, નિશ્ચયની જે ગાંઠ વળી જાય, પણ ભક્તો નિશ્ચયની ખબર ક્યારે પડે? ભગવાન બરાબર કસોટી લઈને બિહામ બરાબર લઈને તમારા ગ્રહસ્થ હોય ને એ ધંધો બજને બધું ભાંગી પડે, જેમ ભજન વધારે ધંધો ભાંગતો જાય, અને જેમ ભજન વધારે માંદો થતો જાય, ઘરના સદસ્ય બધા માંદા થઈ જાય, ધંધો બધો ભાંગી પડે, અને તો એમ થાય વાહ ભાઈ વાહ, મારા મારા અલૌકિક લીલા કરે, તો જીવમાં નિશ્ચય થયો જાણવો. સમજાણું? નતર દોરા ધાગામાં મન જે એમાં ન જાય, મન ડખબક ડખબક થવા માંડે તો નિશ્ચયમાં ફેર છે. અને ક્યારેક ઠાકોરજી કસોટી કરે ને સાધુઓ અંતઃશત્રુની સામે લડે, પરંતુ સમ્યક માથું ચકવા ન દે તો એમ માને કે આવા મોટા મહારાજ મને મળ્યા છે, એને બળે જરૂર હું જીતી જાય એમ માની પણ લેશ માત્ર પીછે હઠ ન કરે, ત્યારે સાધુને પણ ભગવાનનો નિશ્ચય થયો જીવમાં જાણવો. ગમે તેવા દેશકાળમાં પણ મારની પ્રત્યેક સંશય ન થાય. મહારાજે વડતાલના 5માં પણ એ કીધું, મહારાજ કે કદાચ પોતાની અંદર કામ ક્રોધ લોભ આદિક એ સંપૂર્ણ ન ટળ્યા હોય, પણ જેનું પોતે ભજન કરે છે અને સંપૂર્ણ નિર્દોષ સમજે તો એ ભક્તને પણ નિર્ગુણ જાણવો, એ ભક્ત એક દાડો અવશ્ય મેં નિર્ગુણ સ્થિતિને પામી જશે. બહુ સરસ. મહારાજ કે ત્યાં દ્રષ્ટાંત છે, જેમ સમુદ્રમાં વાહન ચાલે છે તેમાં જે લોઢાનો નાંગળો હોય તેને સમુદ્રમાં નાખે, તે જો ધરતી લગન ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે તો જાજી મહેનત ન પડે ને તરત નિસરી આવે, અને તેને ધરતી લગન જવા દઈએ ને તાણે તો ઘણી મહેનત નિસરે, અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંતે ને ભરાઈ જાય તો તે પાછો તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવની વિશે નિશ્ચય થાય છે તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણી કરી પણ આ તો દિશ માત્ર લખી છે. જીવમાં નિશ્ચય થાય ત્યારે શું થાય ખબર? ઇન્દ્રિય અંતઃકરણ તો ભગવાનમાં ઘાટ ન કરવા દે, પણ જેણે નિશ્ચય કરાવ્યો એ તોડાવવા માટે આવતો હોય પણ તૂટે. બુવાને કાંદાસ કોણે નિશ્ચય કરાવ્યો હતો? નિરુકલ્પાનંદ સ્વામીએ. પણ એ જ નિશ્ચયમાં તોડાવવા માટે આવ્યા પણ હા પડી, વ્યાતો થાય ને તો એક ડાંગ જીકીશ તો તોલો તોડી નાખીશ, પણ પોતાને સંશય થયો નહીં. મારે કે નિશ્ચય જ્યારે પરિપૂર્ણ થાય ને ત્યારે ભક્તની આ સ્થિતિ નિર્માણ થાય ને ભગવાન ગમે તે લીલા કરે તો એ કાંઈ ન થાય. અને નિશ્ચય જેને થાય ને ઉપર મહારાજ બહુ રાજીઓ. એક દાડો મહારાજ ભુજમાં બિરાજતા હતા, હજારો સંતો ભક્તો હતા. પછી મહારાજ પ્રશ્ન કર્યો, મહારાજ કહે કે તમે બધા અમારા માટે શું કરી શકો? કોઈ કહે મહારાજ અમે તમારા માટે બધું કુરબાન કરી દઈએ. બીજો થોડો ઊભો થયો, મહારાજ તમારે હાટું સાધુ થઈ જાય. ત્રીજા કહે મહારાજ હું તો ઘર બહાર છોડી દઉં. બધા અલગ 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 ઉત્તર આપ્યો. છેવટે શિવરામને મહારાજ પૂછ્યું, શિવરામ તમે અમારા માટે શું કરી શકો? અને ત્યારે શિવરામ બોલ્યા, મહારાજ આ પોહાય તેવી માનુષિક લીલા કરો, પોસાય તેવી માનુષિક લીલા કરો તોય પણ આપના સ્વરૂપમાં મને સંશય ન થાય, આટલું હું કરી શકું. મહારાજ રાજી થઈ ગયા, ઊભા થઈને ભેટી પડ્યા. મહારાજ કહે સાબાશ સાબાશ શિવરામ, તમને લાખ લાખ વાર ધન્યવાદ છે. મહારાજ કે આમાં તમે બધા બોલ્યામાં કઈ મોટી ધાડ મારી? મહારાજ હું તમે કહો તો ઘરબાર છે દઉં. મહારાજ કીધું બટા ચટ્ટી બોલે તો ઘરબાર કોક છોડી દે, ન છોડી દે. હે મહારાજ હું તો ધન દોલત અર્પણ કરી દઉં. મહારાજ કે એ તો આ જગતની અંદર સ્વાર્થને આધીન બની પણ ઘરબારને લોકો અર્પણ કરી દે. મહારાજ કે ઘરબાર છોડવામાં કાંઈ કઠણ કામ નથી. અરે એક નારીની પાછળ પાગલ થાય ને તો મા બાપને ઘરબાર બધું છોડી દે છે. પણ શિવરામ વિપ્ર જે બોલ્યા છે મહારાજ કે મહત્વની વસ્તુ છે. પોહાય એવા અમે માનુષિક ચરિત્ર કરીએ તો પણ સંશય ન થાય. મહારાજ કેવો દ્રઢ, તમે નિશ્ચય દ્રઢ કરજો, દ્રઢ કરશો. કે અમે પોહાય એવા ચરિત્ર કરીએ તોય પણ અમારા સ્વરૂપમાં કોઈ સંશય ન થાય. નહીં તો ભક્તો ભગવાન માનુષિક લીલા જ્યારે કરે ને ત્યારે જીવને સંકલ્પ થઈ જાય કે ભગવાન કહેવાય છે ને આમ કેમ કરતા હશે. જો ને મહારાજ એટલે ભાવનગર જતા હતા, પાછળ બાબા સાહેબની વાર પડી અને એ વખતે કોણ હારે હતું? રૂપાભાઈ. બહુ ભગવાનને ભગત હારા તોય બોલો સંકલ્પ થઈ ગયો કે મહારાજ સર્વોપરી ભગવાનના બાબા સાહેબથી ભાગ્યા. અને મહારાજે પણ એવી કરે વાડમાં હંતા કે બોલો. અને મહારાજ કે અહીંયા બાબો સાહેબની આપણે અહીં ક્ષમ કુશળ છીએ. રૂપાભાઈના મનમાં એક સેકન્ડ એ મનમાં થઈ ગયું કે આપણું ભજન આનું કરીએ, કાળ માયાથી બચવા માટે આને ભજીને આ બાબા સાહેબથી ભાગે તો મળું કેમ થાય. અને ભાઈ તનકી જાણે મનકી જાણે જાણે ચીતકી ચોરી મારે તો બધું જાણે. મહારાજ કહે રૂપાભાઈ નજીક આવો તો આ દોડ્યા બોને એમાં થાકી ગયા, જરાક પગ દાબી દો. તો રૂપાભાઈ પગ મળ્યા દાબવા, પગ દાબતા દાબતા નળામાં હાટક્યું જ ન મળે. રૂપાભાઈ મારા ને કે મારા આ પગમાં હાટક્યું જ નથી. મહારાજ કે વધારે છે, આ ગોઠણમાં તો હાટક્યું હોય, જરાક દબાવો. ગોઠણ દબાવે ને તે ન્યાય હાટક્યું નથી. મહારાજ આ ગોઠણે હાટક્યું નથી. મહારાજ કે ન બને, કોણીએ તો હોય જ, કોણી દબાવો, કોણી દબાવે. મહારાજ કોણીએ હાટક્યું નથી. મારે કેવું ન બને, ખોપડી તો હાટકે વિને હોય ને અહીં દબાવો. આમ માથું દબાવે ને તે ભેગું થઈ ગયું. અરે મહારાજ અહીંયા હાટક્યું નથી. મહારાજ કે ન બને, માણાને હાટક્યું ન હોય. અને રૂપાભાઈ ભખો ભખ મેળા દંડોળ કરવા, કૃપાનાથ માણા હોય અને હાટક્યું હોય, આપ માણસ નથી, આપ મનુષ્ય નથી, આપ તો સ્વયં સર્વેશ્વર પરમેશ્વર છો. એટલે ભગવાન માનુષિક ચરિત્ર પોસાય તેવા કરે તોય પણ સંકલ્પ ન થાય. ત્યારે મહારાજ કે નાંગણ પાણીમાં તળિયા સુધી વ્યા ગયા અને ખૂતી ગયા એ કાઢ્યા નીકળે નહીં એવું નિશ્ચિત થયું એમ જાણવું. પછી ચૈત્યાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ ભગવાન તો મન વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માય કેવા જે ઇન્દ્રિયો અનંતકર તે કેમ પામે? કોનો પ્રશ્ન છે? ચૈત્યાનંદ સ્વામીનો. મહારાજ મન વાણી થકી પરમેશ્વર તો પર છે, ભગવાન તો પર છે અને ગુણાતીત છે, અને આ ઇન્દ્રિય અંતકરણ બધા માયક છે, તો પછી માયક ઇન્દ્રિય અંતકરણ દ્વારા અમાયક ભગવાન કેમ પામી શકાય? આવો જ પ્રશ્ન બીજે પણ વચનામૃતમાં છે. કોને ખબર? ઉષા કરો હરિભક્તમ કોને ખબર હોય તો. કયો નારાયણ ભગત કેટલા વચનામુ છે? હે તો ખબર, નંબરની જ મહત્તા પેલા માણા. કયા વચનામુ કયો કનુભાઈ? સાબાશ, પ્રથમનું 51મો વચનામુ. ઝાલાવાડથી ઉત્તર આવ્યો ભાઈ. હા સાચું કહું, મારા અનુભવ પ્રમાણે કહું, બહુ જગ્યાએ સત્સંગમાં ફેર્યા પછી ઝાલાવાડ પ્રાંતમાં જેટલી મુમુક્ષતા છે એટલી મુમુક્ષતા હજી સુધી મને ક્યાંય દેખાણી નથી. એને જો ખરેખર રાહના દેનારા મળે ને, ભોગા કાઢના કેટલી મુમુક્ષતા છે. પણ આપણે પછી પછી બોર્ડર આડે આવે ને, પછી અહીં જેટલો દાખલો કે અહીં દાખલો, એટલે ઝાલાવાડામાં જો દાખલો કર્યો તો સ્વામિનારાયણ સિવાય કાંઈ હોય જ નહીં. અહીં જે આપણે દાખલો કરીએ છીએ, આવી શિબિરો જો ઝાલાવાડમાં ભરાય ને તો ઝાલાવાડમાં બીજું કાંઈ રહી જ નહીં, એક ભગવાન સ્વામિનારાયણને બાકી કાંઈ ન રહે, એટલી મુમુક્ષતા છે. આપણે તો ભલામણા ખારચા ખેતરમાં ખેતી કરી છે, ખારચા ખેતરમાં, માફ કરજો, એમાંથી પાક પકાવી છે. બોલો, ખારચા ખેતરમાં જ પાક પકાવી છે, બાકી ઝાલાવાડ ફળદ્રુપ છે. પ્રથમનો 51મો એક સરખો પ્રશ્ન. કોનો પ્રશ્ન એ કોઈને ખબર છે? જે ઝાલાવાડમાંથી જ બે આંગળી ઊંચી થઈ. જો કોઈને ખબર નથી કોનો પ્રશ્ન, બીજા કોઈને આ વિભાગમાં કોઈને ખબર નહીં કોનો પ્રશ્ન. તે ક્યાં સુધી પેપરના ડૂચા વાંચવાચ કરશું, ક્યાં સુધી ડૂચા વાંચવાચ કરશું, કીધી વચનામૃત ખોલશું, હે કીધી ખોલશું, કીધી ટાઈમ મળશે, અને રૂપિયા કમાઈને ક્યાં નાખવા જ ન કરે, રૂપિયા જ કમાઈ કમાઈને ઠેલા ભરી ભરી કરો. તે બહુ સાચું કહું છું, છેલ્લે રૂપિયા કામ નહીં લાગે, આ પુરુષોત્તમ નારાયણનું વચનામૃત કામ લાગશે. માટે મહેરબાની કરી સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે પેટ ભરેલું હરખું કરવું ને પછી ભગવાન ભજવા, એની માટે આવું ગાંડું ન થઈ જવું. જરાક પાછા વળજો અને આમાં આમાં ડોક્યું કરજો, આમાં ડોક્યું કરીને જેથી ભગવાન ભજાશે ને તે દાડે પાર ઉતરાશે. આ તો એવો ફેલ ચડી ગયો છે, એવો ફેલ ચડી ગયો કે જીવને દિવસમાં એક વારે એક વચનામૃત વાંચવાનો ટાઈમ નથી મળતો. બોલો, અને તોય પાછી એકાંતિકની પંક્તિમાં એની બહાર તો નીકળવું જ નથી. બોલો, એલા કઈ વાત છે, મારે એકાંતિકમાં જવાનું છે. વાહ ભાઈ વાહ, એકાંતિક વચનામૃત એક વાંચવાનો ટાઈમ નથી મળતો. માફ કરજો માવો ભગત, વચનામૃત એક વાંચવાનો ટાઈમ નથી મળતો અને એકાંતિકમાં જ બહાર નથી નીકળવું. બોલો, બધાને કહું છું શિબિરમાં બેઠેલા, એક એક વ્યક્તિ પ્રતિજ્ઞા કરીને જજો, રોજ એક દિવસમાં વચનામૃત વાંચશું. વચનામૃત વાંચ્યા વિના પુરુષોત્તમ નારાયણનો હૃદયગત અભિપ્રાય આખી જિંદગીમાં સત્સંગ રહો ને તોય ન સમજાય, કોઈ દી ન સમજાય. પુરુષોત્તમ નારાયણના અંતર્ગત અભિગમને સમજવા માટે વચનામૃતને ખોલવું પડે અને વચનામૃતના પીયુષને પીવા પડે. એ વિના યાદ રાખજો, કોઈ દી ભગવાન સ્વામિનારાયણ ઓળખાય નહીં, અને ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા વિનાને પામી જવાનું તાને ન ચડે. અદભુત પ્રથમનું 51મો વચનામુ છે, પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન છે. અહીંયા ચૈતન્યાનંદ સ્વામીને એક સરખા પ્રશ્ન બેના મહારાજ, માઇક ઇન્દ્રિય અંતકરણ દ્વારા અમાયક પરમાત્મા પામી જ કેમ શકાવ, પામી જ ન શકાય, અને કૃપાનંદ પામી શકાય, માઇક ઇન્દ્રિય જો અમાયક પરમાત્માને પામી જાય તો તો આપે માઇક સાબિત ન થઈ જાઓ. અદભુત પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ દેહ ઇન્દ્રિયો અને અંતકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એને ઇન્દ્રિયો અંતકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે, ભગવાન પ્રકાશે છે. યાદ રાખજો, જીવાત્મા સુષુપ્તિમાં લીન થઈ જાય, માને ગાઢ નિદ્રામાં જતા રહી, પછી આપણને કોણ જગાડે છે? પ્રકાશે જ માને સામર્થ્ય આપે. કોણ જગાડે છે? હે, ભગવાન જગાડે છે. કોણ જગાડે છે? ઘણા ઘણા નથી હું જાતા, જાગતા જ નથી, સમજાય. હમણાં એક જગ્યાએ અમે ગયા હતા, મેં કીધું બાપા શું થયું કે ખબર નહીં, બાપા સૂતા બે જાગ્યા જ નહીં, સૂતા જ રહ્યા. કોણ જગાડે છે? ભગવાન જગાડે. યાદ રાખજો, આપણે નિદ્રામાં જવું હોય તો આપણા ધાર્યા નથી જવાતું, આપણે સપનામાં જવું હોય તો આપણું ધાર્યું નથી જવાતું, આપણે જાગવું હોય તો આપણું ધાર્યું નથી જગાતું, ઠાકોર જગાડે. બાકી તો અમારો આનંદ સાહેબ રોજ અલાર્મ મૂકે, કઈ ગયા 4 વાગે મૂકે. બોલો, બધા જાગી જાય, ઠાકોર જગાડે તો અલાર્મ મૂકે જગાય છે. આપ મેળે નિદ્રામાં નથી જવાતું, આપ મેળે જગાતું નથી, આપ મેળે સ્વપ્નમાં નથી જવાતું. પરમાત્માની શક્તિ, ભગવાન જગાડમાં માને પરમાત્મા શક્તિ જ્યારે મૂકે છે, જો આનંદ સમય મોજમાં. તાળી સુધાવો, તાળી સુધાવો, તાળી વધારે જેવા સાધુ છે. અને વાતે સાચી ને, બધું મળે સાધુ ક્યાં મળે. હે ઓલો બિચારો ઠાકી ગયો હરિભાઈ આટા મારી મારીને ચાર ધામમાં. ગુણાતીતાનું સ્વામી કે એક સ્ત્રી ધનના સાચા ત્યાગી સાધુ લેતો આવજે. આઠ મહિને આટા માર્યા, આઠ મહિને આટા મારી અને જૂનાગઢ આવીને સ્વામીને દંડવડ કરીને કે સ્વામી ચાર ધામની યાત્રા કરી પણ સ્ત્રી અને ધનના સાચા ત્યાગી એવો એક સાધુ ન મળ્યો. સ્વામી કે મારે તને એટલું જ સમજાવવું હતું. સ્વામી અહીંયા જેવા સિવાય ક્યાંય ન મળ્યા. સ્વામી કે એટલું સમજાઈ ગયો તો આટા મારવા જ ન જાત. પણ ભક્તો આ વાત ન સમજાય, સમજણું આ જીવને સાચું કહું. સારા ખરાબ શબ્દ જેટલી અસર કરે ને સારા ના કરે. તમને ઘણો બધો સાધુમાં ભક્તોમાં ભગવાનના ભક્તોમાં આમ હેત બંધાઈ ગયું, તમને એક શબ્દ કહો કે તમે તરત છૂટા પડી જાઓ, એનાથી વિખોટા થઈ જાઓ. વિખોટા થયેલાને જોડવા માટે હજાર શબ્દ કહેવાય તો એ જોડાય તો જોડાય, નહીં તો ન જોડાય. જ્યારે વિખોટો એક શબ્દ પડી જાય, બોલો. દસ લીટર દૂધ હોય ને દસ લીટર દૂધ, એ બિચારો દાખલો કરે ને તો એક પાસે છાશને દૂધ ન કરી શકે. જ્યારે બે ટીપા છાશ સંકલ્પ કરે ને તો દસ લીટર દૂધને છાશ કરી નાખે. બાકી આવા સાધુ ક્યાં મળે. ભક્તો બહુ સના સારું લગાડવા નહીં, હકીકત હું જે માનું છે કહું છું. મને અનેક ફેરે એવો સંકલ્પ થાય છે કે મહારાજે આ સંપ્રદાય અવ્યવસ્થિત સ્વરૂપમાં જ્યારે આવ્યો ને ત્યારે બધા મુક્તના ફરીવાર પૃથ્વી પર મોકલ્યા છે. ભલે કોઈને ગંડવા લાગે તો ગંડવા, મારું હૃદય જે બોલે છે તમને કહું છું. નહીતર આ ઘોર ઘડે કાળની અંદર આવું શક્ય જ ન બને, શક્ય જ ન બને. જે આ રીતે કોની તાકાત વર્તી શકાય, કોની તાકાત વર્તી શકાય. તમે જોજો, બાર વાગ્યા પહેલા આનંદ સ્વામી કુદી હુતેલા તમે નહીં પડો, બોલો. બાર વાગ્યા સુધી અખંડ સંશોધન, અખંડ સંશોધન શાસ્ત્રનું કોણ કરે આ બ્રહ્માંડમાં, કોણ કરે કો. અને હું સ્વાર્થ, શું સ્વાર્થ? એક ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા, એને સ્થાને બિરાજમાન આચાર્ય મારા લાલજી મહારાજને વહાલા સંતો ભક્તોને રાજી કરવા, બીજું હું જોઈ. અને યાદ રાખજો, ઈજ ન થાકે હો, હા ઈજ ન થાકે. જેને ભગવાનને રાજી કરવાનું સ્થાન હોય એને સ્થાને બિરાજમાન આચાર્ય મારા લાલજી મહારાજ સંતો ભક્તોને રાજી કરવાનું સ્થાન, ઈજ ન થાકે. બીજો થાકી જાય એની વાહ વાહ કરે ત્યાં સુધી તમારે ઠામકો થાય, એમાં સમજાય ઠામકો થાય, એમ ખબર પડે. અને વાહ વાહ જેથી બંધ થઈ જાય તે દાડે બ્રેક લાગી જાય, એને એની બ્રેક લાગી જાય. કારણ કે વાહ વાહ આટલું બિચારો મહેનત કરતો, એને ક્યાં રાજીપાને મતલબ હતો. બાકી જે રાજીપાને માટે દાખલો કરતો હોય એને જન્મમાં કુદી બ્રેક ન, યાદ રાખજો, એને જન્મ બ્રેક કુદી ન લાગે. એનું તાન એક સરખું હોય, કોઈ દુનિયા વખાણે તોય ભલે, નિંદે તોય ભલે, અને નિંદાની સામે ન જોવે ને સ્તુતિની સામે ન જોવે. સ્તુતિની સામે જો નિંદાની સામે જોવે એ કોઈ દાડો ભગવાનને રાજી પણ કરી શકે નહીં. એ નિંદા સ્તુતિની સામે જો જોયું હોત તો એ મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામી વાહા ફાડી નાખ્યા, દુનિયા વાહા ફાડી નાખ્યા, ઓછી નથી કરી વાહા ફાડી નાખ્યા. પણ તેમ છતાંય રોકાણા નહીં, રોકાણા નહીં. શું કામ? ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાનું તાન હતું. એક એક કહું છું, એક એક ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાના તાનવાળા છે. અને આ તાનવાળા જ છે. જો આમાં કોઈ માન મોટો વાળો મનને જ દેખતું બેઠા હોય, અને માન મોટો વાળો પુહાય એની, સમજાણું. એ આવ્યો હોય બિચારો તો એકાદી કદાચ રોકાય, બહુ બહુ તાણ કરી તો એ ન ટકી શકે. અને માનવાળો ટકે નહીં. મહારાજે ના પાડે લોયાના 14મા વચનામૃતમાં મહારાજ કે માની તો જરૂર સત્સંગમાંથી પડી જતો જણાય છે. સિજમારના શબ્દો. ભગવાનના ભક્તો, જિંદગી પર્યંત આ સત્સંગમાં જો ટકવું હોય, જીવન પર્યંત આ સત્સંગમાં ટકવું હોય તો દાસના દાસ બનીને રહેતા આપણે શીખવું પડશે. જીવન પર્યંત સત્સંગમાં ટકવું હોય, લિંગઠ ગાંઠો વાળવી, હું તો ગરજુ થવા માટે આ સત્સંગમાં આવ્યો છું, હું તો દાસ બનવા માટે આવ્યો છું, હું તો મહારાજ પ્રથમના 58માં કહે, હું તો ગુલામ બનીને આ સત્સંગમાં જીવવા માટે આવ્યો છું, ગુલામ બનીને આ સત્સંગમાં જીવવા માટે આવ્યો છું. ભક્તો એ સત્સંગમાં સદૈવને માટે ટકી શકે. બાકી માનના અંગવાળો દિવસે, બે દિવસે, વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, દસ વર્ષે જરૂર સત્સંગમાંથી વિમુખ થશે. સિજમારના શબ્દને દુનિયામાં કોઈ અન્યથા ન કરી શકાય. માટે સત્સંગમાં દાસના દાસ બનીને રહીએ બસ, એથી કાંઈ અધિકું છે જ નહીં. એમ જ્યારે મનાશે ને ત્યારે સત્સંગની મોજ બહુ જ આવશે. બહુ મોજ આવશે, સત્સંગની સમજણ બહુ દ્રઢ થાય. નતર તો માનો કે આમાંથી બે જણને મંદિરમાં ઉતારા મળે ને બેને આમાં મળ્યા, મંદિરમાં મળ્યા ફૂલા હે ને અહીં મળ્યા, એ તરત વિચાર કરી શકે આપણું ક્યાંય કદર છે, હાલો વેતા થઈ ઉતાર આપણને ક્યાં મંદિરમાં આપ્યા. આપણે આ દેહની કદરને જોશું પણ જીવની કદર સામે આપણી દ્રષ્ટિ નહીં જાય. જે દાડે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય તે દાડે એમ થાય આપણા જીવની આવી કદર ના કરનારા દુનિયામાં કોણ છે એમ, આપણા જીવની કદર અહીં થઈ રહી છે. માટે દેહને પોહા એટલો દંડ થાય, આ તો બે ટક જમવા આપે, કદાચ એક ટાઈમ આપે, હાથો ખાલી આપે ને તોય પણ આ શિબિરને છોડીને હું જાઉં નહીં. જ્યારે જ્ઞાન થાય ને આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય, નતર તો જીવને એક ટંક ન છોડી શકે ને. આજ બે દાદા એમ બરાબર આવતા તે હાલ્યા જતા હતા, એ કે હવારમાં નાસ્તા નથી રાખ્યું લાગતું કે, નહીં તો હાંઠે કોરે ખા ખા કર્યું તો હજી એક ટંક ખાવાનું ન મળે ને તો સહન ન કરે કે બોલો. નથી રાખ્યું લો થાય કરી લેજો, નથી જ રાખ્યું અને રાખવું નથી. પોહે રહેજો, ન પોહે ને કાંઈ નહીં, છૂટ છે, આવવાની છૂટ છે ને જવાની છૂટ છે. આપણે કોઈને કંકોત્રી લખી છે? કંકોત્રી છાપી જ નથી કમાણી સાહેબ, કંકોત્રી છાપી જ નથી. આફર આવ્યા છે અને નહીં છે પણ આફર નીકળી જાય. હે, અને ભક્તો એમ જ્યારે નક્કી થાય ને ત્યારે જ મોક્ષ સુધી પોગાહે. મોટા મોટા સંતોને ઠેરાવતો જુઓ, સચ્ચિદાનંદ સ્વામીને એમ કે તમને સત્સંગમાં કેટલો ખપ, કોઈ તમારો અપમાન કરે તો, ત્યારે સ્વામી કે અપમાનની ક્યાં કરો છો, વિના વાંકે મારા હાથ પગને કાપી નાખે અને સંતોના પતરાવાળા જ્યાં નખાતા હોય ન્યા મને ફેંકી દે ને તોય મને સંતો હરિભગતનો કોઈનો અભાવ ન આવે. અને ઉપરથી એમ કહો, હે પરમહંસો તમારા પતરાવાળાની પરસાદી મારા મોઢા આગળ નાખો, અહીં પીડો પીડો છાટીશ પણ મને સંતો કરી ભગતનો અભાવ ન આવે. ભક્તો આમ જ્યારે થાય ને ત્યારે ભગવાનમાં પ્રેમ નિર્માણ થાય. આપણને પ્રેમ હજી ભગવાનમાં ક્યાં, દેહમાં જ ક્યાં તૂટે છે પ્રેમ? આ દેહમાંથી જ બહાર નથી નીકળતા, એમ ભગવાનમાં ક્યાં પ્રેમ કરીએ? આ શરીર જ ગમ કેમ કરે લો, જેથી કરીને ભગવાનનું ભજન કરતા નથી. પણ ભક્તો આ શિબિર આવી શિબિરો ભરી છાવણીઓ ભરી અને જીવ જો જાગી જાય તો કામ થશે. બહુ અદ્ભુત વચનામૃત મહારાજ સમજાવી રહ્યા છે. મહારાજ કે જીવ સુષુપ્તિમાં જાય છે, એમાંથી ભગવાન જ એને પ્રકાશે છે. અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન ભોગ વિષય અને જીવે સર્વને ભગવાન, વચનામૃતમાં બહુ ગડમથલ છે, ભોગ વિષય સર્વને ભગવાન પ્રકાશે છે અને જાગૃતમાં પણ ભગવાન પ્રકાશે છે. એ રીતે રૂપ પડે અને અરૂપ પડે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. જો કે મારા આનંદ સ્વામીનું સંશોધન કરેલામાં કાંઈ ફેર ન હોય, બહુ સરસ સંશોધન હોય, આપણું વચન બહુ સરસ છે. પણ જે દી છાપ્યું ને તે દાડ ઘણા બધા કહેતા પણ વાત મનાણી નહીં અમને, કે સ્વામી અક્ષર બહુ નાના છે, જરાક મોટા અક્ષરવાળું છાપો ને એમ કીધું. પણ આમાં તો વંચાય છે, પણ પછી સમય આવ્યો ને તો આવડું મોટું લીધું, ઓલામ કાંઈ દેખાતું નથી ને સસમા પહેરી તો તમે ન દેખાવ, ઉપાધિનો પાર નથી. બહુ સરસ મહારાજ કહે છે, મહારાજ કે બધાને ભગવાન પ્રકાશ માને બધાને ભગવાન શક્તિ આપે છે અને જાગૃતમાં પણ ભગવાન પ્રકાશ. એવી રીતે રૂપપણે અને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશ, રૂપપણે અને અરૂપપણે. રૂપપણે માને આ શરીરની સાથે સંબલિત જીવ હોય ત્યારે પણ એની સામર્થ્ય દેનારા ભગવાન છે અને આ શરીરનો ત્યાગ કર્યા પછી પણ જીવાત્માની અંદર જે સામર્થ્ય કાર્ય કરે છે એ સામર્થ્યને દેનારા સ્વયં પરમેશ્વર જ હોઈ શકે છે. અને પ્રધાનમાંથી મહત્ત્વ થયું અને મહત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો દેવતાઓ પંચભૂત પંચમાત્ર સર્વે થયા. તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે અને સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. અને સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. બધા માયામાં લીન થઈ જાય ને તો માયાને પણ એ સમાવવાની શક્તિ ભગવાન આપે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે, જીવ ઈશ્વર વગેરે વગેરે શરીર સંમલિત હોય અથવા શરીરથી રહિત હોય ત્યારે ભગવાનને સામર્થ્યને આપે છે. એવી રીતે જીવન ઈશ્વરે બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જ ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બે નામરૂપે રહિત થતા સુષુપ્તિમાં ને પ્રદાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે. અને કાળ તે માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે. એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે. એવા જે ભગવાન તે જે તે ઇન્દ્રિય અંતકરણ કરીને કેમ જાણવામાં આવે એ તમારો પ્રશ્ન છે કે નહીં? હજી તો પ્રશ્ન ચાલ્યો જાય. પ્રશ્ન શું હતો યાદ રહ્યો તમને કોઈને? શું પ્રશ્ન હતો? ઇન્દ્રિય અંતકરણ માયિક છે, ભગવાન અમાયિક છે, માયિક ઇન્દ્રિય અંતકરણ દ્વારા અમાયિક ભગવાન કેમ જાણવામાં આવે છે એવો પ્રશ્ન હતો. મહારાજ પછી વાત બધી બતાવી. મહારાજ કે ઇન્દ્રિય અંતકરણ જીવ વગેરે વગેરેની અંદર સામર્થ્યને આપનારા ભગવાન છે, ભગવાન એના કશું થઈ શકતું નથી. એવા ભગવાન દિવ્ય છે, ઇન્દ્રિય અંતકરણ બધા માયિક છે, તો માયિક ઇન્દ્રિય અંતકરણ દ્વારા અમાયિક ભગવાન કેમ પામી શકે એ તમારો પ્રશ્ન છે. ત્યારે સૌએ કહ્યું, હે મહારાજ, એ જ અમારો પ્રશ્ન છે. આ મહારાજ એવો જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એનું એમ ઉત્તર છે, જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી. કાજે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે એવા જે ભગવાન, કેવા ભગવાન? બધાની અંદર સામર્થ્યના પૂરનાર એવા જે ભગવાન, એને જગતની ઉત્પત્તિ કરવી કે પ્રલય કરવો એ પોતાને અર્થે નથી. પણ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે સર્વે જન્ના બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૂર્જતાવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સર્જે છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે. કાજે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે, એ રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે. બહુ વાતને સમજ્યો? આમ સમજાય તો છે ને તમને બધું? પાછું ખબર કઈ પડે? ખબર ન પડે ને તો બેઠા રહેજો, બેઠા રહેજો તો ખબર પડશે. શું કહો તમે? હે, એક દાડે, બે દાડે, ત્રણ દાડે એમ એ સર્જન ડૉક્ટર થયા હોય એને કંઈ પહેલા દાડે ક્લાસમાં કાંઈ ખબર ન પડે, પણ બેઠા રહ્યા સમજાય તો એક દાડો સર્જન થઈ ગયા, બેઠા રહ્યા એક દાડો એન્જિનિયર થઈ ગયા, બેઠા રહ્યા તો એક દી સીએ થયા. પણ પહેલા દાડે થોડે ને કંઈ બધું આવડી જાય, એબીસીડી આખી પહેલેથી બેઠા ને એબીસીડી શીખડે, પણ હલ ન હોય અને હાલતા થયા એ પછી ભેંસો ચારણ ગોવાળિયા થયા. એમ આમાંય તમે બેઠા રહેશો ને? બહુ અદભુત વાત મહારાજ બતાવે. મહારાજ કે ભગવાન જે કાંઈ કરે એ પોતાના અર્થે કશું કરતા નથી, અનંત આત્માના શ્રેયને માટે કરે. બુદ્ધિ ઇન્દ્રિય અંતકરણ વગેરે સૃજી આપે છે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાનામ જનાનામ સૃજિત પ્રભુ માત્રાર્થમ જપવાર્થમ ચ આત્મને કલ્પનાય છે. એ પણ શું કામ સર્જે છે? તો કે જીવાત્માને વિષય ભોગની પ્રાપ્તિ માટે. માને આંખ સર્જી એટલે જોઈ શકે ને, કાન આપ્યા તો હું સાંભળત એટલે ભગવાન કાને આપ્યા, જોવા માટે આંખ આપી. બીજા નંબરમાં ઇન્દ્રિય અંતકરણ બધું સર્જ્યું ત્યારે જન્મી થઈ ગયો ને જન્મને અર્થે. ત્રીજા નંબરમાં લોકાંતરમાં જવાના અર્થે, સકામ ભક્ત સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરવા માટે. અને મહત્વનો પોઈન્ટ, આત્મને કલ્પના આવ્યા છે. જીવાત્માના આત્માના શ્રેયને માટે, કલ્યાણ કરવાને માટે બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે વગેરે ભગવાને સર્જી આપી. મુખ્ય હેતુ શું હતો? ઇન્દ્રિય અંતકરણ સર્જવાનો, જીવનું કલ્યાણ થાય. પણ આપણું બધું અવળું થઈ ગયું. આપણે બુદ્ધિ ઇન્દ્રિય અંતકરણનો ઉપયોગ જાજો ક્યાં કર્યો? જાજો ક્યાં કર્યો? કલ્યાણ કરવા માટે, બગાડવા માટે જાજો કર્યો. ક્યાં કર્યો? કલ્યાણ બગાડવા માટે. બોલો, આખો ટ્રેક ચૂકી ગયા. શું થયું? આખો ટ્રેક ચૂકી ગયા. બાકી ભગવાન તો જીવાત્માના શ્રેયને માટે જ આ સૃષ્ટિનું સર્જન કરે છે, એનું પાલન જે પોષણ કરે એ પણ જીવના રૂડા માટે. કારણ કે આનું પાલન થાય, આનું અસ્તિત્વ દેહનું રહે, તમારું ભજન કરે ને. અને યાદ રાખો, ભજન કરનારના શ્રેય માટે તો ભગવાન ઉત્પત્તિ અને સ્થિતિ કરે, પ્રલય કરે ને. યાદ રાખો, ભગવાન નહીં ભજનાર જીવના સુખ માટે કરે. ભગવાન નથી ભજ્યા, થાકી ગયો, હવે એને વિરામ તો પરમાત્માના ચરણારવિંદમાં વિરામ, પણ એ તો પ્રાપ્ત થાય એમ નથી, તો એના વિરામને માટે પ્રલય કરે જેથી કરીને વિરામ પામે, કરતું વૃત્તિની અટકે, વિરામ પામે, સાત્વિકતા પ્રગટ થાય, ફરીવાર સૃષ્ટિનું સર્જન થાય, વળી થોડીક નિરાશ થઈ હોય. માણસ જો તમે અતિક્રોધમાં આવી જાય, અતિક્રોધમાં ડિસિઝન ન લેવું. કોઈ તમને તમારી કલ્પના બહાર કાંઈક તમને સૂચન કરે, થાપ ખાઈ જાય, એક મિનિટ થાપ ખાઈ જાય, ત્યારે તમે ડિસિઝન આપશો ને એ ખોટું હશે. પણ એને બદલે અડધો કલાક પછી તમે ડિસિઝન આપશો ને તો ટોપ ડિસિઝન છે. એમાં જીવ હવે તપી ગયો હતો, વિષય પ્રાપ્ત કરીને શું થઈ ગયો હતો, હવે એને એક એક ડિસિઝન ફેલ થતા, શું થતું હતું એને, એક એક ડિસિઝન એના જીવનો મોક્ષ બગાડનારા બનતા હતા, એને એક એક ડિસિઝન એના જીવને ખરાબ કરેવા થતા હતા, એની મુક્તિને બગાડનારા એક એક એના ડિસિઝન હતા. ભગવાનને દયા આવી કે ઓહો, આ જીવ આવા ડિસિઝન લેશે એની માટે કેટલું મોટું કર્મ લાગશે, આ જીવ ક્યારે બિચારો ભવાટીમાં જ પાર ઉતરશે, એટલા માટે ભગવાને સ્વિચ ઓફ કરી દીધી, પ્રલય કરી નાખ્યો. થોડા વિરામ લઈ ફરીને પાછો ઓન જ્યારે કરું ને ત્યારે વિરામ લીધા પછી હવે જે ડિસિઝન લેશે વ્યવસ્થિત લઈ શકશે અને મારા સુધી પહોંચી શકશે. એટલા માટે ઠાકોરજી આ સૃષ્ટિનું વિસર્જન કરે, ઉત્પત્તિ કરે, એનું પાલન કરે, એનું પ્રલય કરે, બધું જીવાત્માના શરીરને માટે કરે, એમાં પોતાને કાંઈ લેના દેના નથી. અદ્ભુત વાત બતાવે. એવા જે ભગવાન, કેવા ભગવાન, જે કાંઈ કરે આનંદ જીવાત્માના શરીરને માટે કરે, એવા જે ભગવાન એ દયા કરીને કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે. ભક્તો સાધુ છે એટલે કહું છું એમ નહીં, આ વાત અહીં ઊભી જ રહેવાની. મારા શું બોલ્યા, ભગવાન એવા જે ભગવાન અનંત જીવાત્માના શરીરને માટે કૃપા કરીને પૃથ્વી પર આવે, પછી પ્રશ્ન હું હતો માઇક ઇન્દ્રિય અંતકરણ અમાયક ભગવાનને કેમ પામે. મહારાજ કે એવા જે પુરુષોત્તમને પૃથ્વી પર આવે ત્યારે મારા સંતનો એને સંગ થાય ત્યારે એના ઇન્દ્રિય અંતકરણ જે માઇક હતા, જ્યારે મારું સ્વરૂપને સંત ઓળખાવે ત્યારે ઇન્દ્રિય અંતકરણ અમાયક થઈ જાય, ઇન્દ્રિય અંતકરણ અમાયક થઈ જાય ત્યારે અમાયક એવા પરમાત્માને પામી જવાય છે. પણ પમાડનારને કોણ બતાવ્યા, સાધુ બતાવ્યા. ઘણા ઘણાને તો આમ સાધુનો મહિમાની વાત આવે ને તો પેટમાં જાણે ઉકળતું તેલ રડે. જોકે આ શિબિરની બહુ નથી સમુદાય, જોકે એ સમુદાય ઘણો ખરો હરખો થઈ ગયો છે બિચારો, ધીમે ધીમે કરતા. જો મારા શબ્દને અહીંયા યાદ રાખજો, અહીંયા પણ માઇક ઇન્દ્રિય અંતકરણ અમાયક બનીને પરમાત્માને કેમ પામે, એને માટે પૃથ્વી પર પરમાત્મા પધારે, એના સંતનો સમાગમ કરે ત્યારે માઇક ઇન્દ્રિય અંતકરણ અમાયક બને અને પરમાત્માને પામે, એમ કેટલા વચનામૃત છે કાર્યાણીનું. પહેલું હવે જોજો, પ્રથમનું 51મું વચનામૃત, એમાં પ્રશ્ન એનો જ છે કે ઇન્દ્રિયો અંતકરણ માયક છે એ અમાયક પરમાત્માને કેમ પામે. એના ઉત્તરમાં પણ મહારાજ આ જ બોલ્યા છે. જો એવા જે ભગવાન, આ પ્રથમનું 51મું, એવા જે ભગવાન, આગલે આમાં કીધું એવું જ કીધું છે, એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સરે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે ઇન્દ્રિયો અંતકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈને થઈ જાય છે ત્યારે તેમણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. પ્રથમનું 51મું કાર્યાણીનું પહેલું, આમાં પણ મહારાજ એવું જ કંઈક કહી રહ્યા છે. તેમ વચન તો બધા યાદ રાખજો ને, તેમ લાગજે પાછું સ્વામી મોઢાનો હોલા મરી ગયા. જો આ એક પહેલું બોલું કાર્યનું, એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે, પછી ભગવાન એને કેમ ન ઓળખાય, કારણ કે સંતના સમાગમે કરીને ઇન્દ્રિય અંતકરણ માયક હતા, અમાયક થઈ ગયા, દિવ્ય થઈ ગયા, જેના કારણે દિવ્ય ભગવાન એને ઓળખાઈ ગયા, એ તો આવે જ એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે ભજનાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, હજી થોડુંક વચન બાકી છે, વાંધો નથી તમને, છેલ્લો પ્રશ્ન બાકી, વાંધો નથી ને, અને વાંધો તેમ શું કરી લેવાના. ભીડામાં આવ્યો છે તે. ત્યારે ભજનાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, આ સ્મૃતિમાં એમ કહ્યું છે, જે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા, જે એનું એમ છે, જે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશની વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશમાં રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશની વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ મનવાણી ભગવાનને નથી પામતા. બહુ સરસ. ભજનાનંદ સ્વામી કે મહારાજ, પણ શ્રુતિમાં તો એમ કહ્યું, યતો વાચો નિવર્તન્તે પ્રાપ્ય મનસા સહ, મન અને વાણી પરમાત્માને ક્યારેય પામી નથી શકતી એમ કીધું છે. અને આમાં મારે તમે એમ કહો છો કે ભગવાન આ પૃથ્વી પર જ્યારે પધારે, એને એકાંતિક સંતોનો જ્યારે જોગ થાય, ત્યારે માયક ઇન્દ્રિય અંતકરણ દિવ્ય બની જાય અને ભગવાનને પામી જાય છે, શ્રુતિ ના પાડે છે, એનું કેમ સમજવું? મારે અદ્ભુત વાત કરી. મારે કે સાંભળો, પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના પાર નથી પામતી, જળ આકાશમાં રહ્યું પણ આકાશના પાર નથી પામતું, તેજ આકાશમાં રહ્યું પણ આકાશના પાર નથી પામતું, વાયુ આકાશમાં રહ્યું પણ આકાશના પાર નથી પામતો, એમ મન વાણી વગેરે વગેરે પરમાત્માને ગમે તેટલું વર્ણન કરે ને ગમે તેટલી મહત્તા કહે, તેમ છતાંય પણ એના પારને નથી પામતું. પારને નથી પામતું મીન્સ એને એને નથી પામી શકતું, એને તો પામી જાય છે પણ એમ ન કહી શકે ભગવાન આવડા છે કે આટલા સામર્થ્યયુક્ત છે. સમજાય છે? ભગવાનને પામી જાય છે પણ પરમાત્માની મહત્તાને પાર પામવું હોય તો મનનું કામ નથી, વાણીનું કામ નથી. માટે તો વેદ નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ કરીને વિરામ પામે. વાત સમજાણી? આંખે કરીને ભગવાનના દર્શન થઈ શકે ચોક્કસ, કાને કરીને ભગવાનના શબ્દને સાંભળી શકે, સાંભળીએ છીએ ને આપણે, પણ આપણે વર્ણન કર્યું આટલી સામર્થ્યયુક્ત ભગવાન છે એમ નથી. આપણે આખી જિંદગી વર્ણન કરી રાખીએ તો પણ ભગવાન ઐશ્વર્ય પ્રતાપને પાર પામી શકાતું નથી મહારાજ કે, એમ શ્રુતિનો કહેવાનો અર્થ છે, મિનિંગ છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ તો બધા વિદ્વાન પરમહંસો બેઠા છે, શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે, જે નિરંજન પરમમ સામ્યમ ઉપેતિ બહુઓ જ્ઞાન તપસા પૂતા મદ ભાવ બહુ માગતા હા, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાતપણે પામે છે. જે શાસ્ત્રમાં કીધું છે કે કોઈના ઇન્દ્રિયો અંતકરણ ભગવાનને પામી શકતા નથી, મહારાજ કે ત્યાં એનો અર્થ એવો સમજવો, અભક્ત છે માને જેને પરમાત્માની ઉપાસના નથી, એ સાધનના બળે પોહાય એટલો દાખલો કરે તો પણ પરમાત્માને પામી શકતો નથી, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ આકાશની વિશે રહી જે પૃથ્વી, તે પ્રલયકાળને સમય આકાશરૂપ થઈ જાય છે, અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે, અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે, એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ, તે દેહ ઇન્દ્રિય અંતકરણને પ્રાણ, તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, કારણ જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેના ઇન્દ્રિય અંતકરણ દેહ તેને આકારે એ ભક્તના દેહ ઇન્દ્રિય અંતકરણ થાય છે, માટે દિવ્ય થઈ જાય છે. ભગવાન કેવા છે? દિવ્ય છે. યાદ રાખો, ભગવાન દિવ્ય છે. ભગવાન દિવ્ય હોવાથી ભગવાનનો જેને જેને સંબંધ થાય એ બધા જ ભગવાનને આકારે થઈ જાય. યાદ રાખજો, ઇન્દ્રિય અંતકરણને દિવ્ય બનાવવા માટે સાધન સંપૂર્ણ દિવ્ય બનાવી શકશે નહીં. તમે લોઢાને પોહે એવો ઘાટ આપો, પણ જ્યાં સુધી લોઢું પારસમણનો સ્પર્શ ન કરે ત્યાં સુધી કોઈ કારીગરની તાકાત નથી કે લોઢાને સોનામ રૂપાંતર કરી શકે. એક જ રૂપાંતર કરી શકે, કોણ? પારસમણી. સમજાય છે? પારસમણીનો સ્પર્શ જ લોઢાને સોનામ રૂપાંતર કરી શકે. બાકી પોહા એટલી કળા કારીગરી હોય તો પણ લોઢું કોઈ દી સોનું ન થાય. એમ પોહા એટલા સાધનો કરે પણ જીવ એને ઇન્દ્રિય અંતકરણ વગેરે ક્યારેય દિવ્યનો બને છે. એક જ વિકલ્પ છે, એને પરમાત્માનો સંબંધ થાય. પરમાત્મા દિવ્ય છે, પરમાત્માનો સંબંધ થાય એટલે ઇન્દ્રિય અંતકરણ તમામ માયક મટીને દિવ્ય બની જાય છે અને ભક્ત દિવ્ય કોટીને પામી જાય. આ જ વાત મહારાજે પ્રથમના 62મા વચનામૃતમાં બતાવી. મહારાજ કે જેમ જેમ સંતને મારસુપનો નિશ્ચય થાય તેમ તેમ મારી અંદર રહેલા તમામ ગુણ સંતની અંદર આવે છે. એનો મતલબ કેવો થયો? ભગવાન દિવ્ય છે તો ભગવાનના તમામ દિવ્ય ગુણ સંતની અંદર આવે, પણ ક્યારે? જ્યારે ભગવાનનો પૂર્ણ નિશ્ચય થાય. આ જ વાતને મહારાજે ફેરવીને વડતાલના 12મા વચરામૃતમાં લખી. મહારાજ કહે જીવાત્મા અમાવાસ્યના ચંદ્ર જેવો હોય. કેવો હોય? અમાવાસ્યના ચંદ્ર જે 16 કળાએ ખીલેલો હોય. કેવો હોય? હે, તમે જાગતા જ રહો છો, મને વીક લાગે છે, તમે ઊંઘીને જ જાતા ને એટલે, પણ વાંધો નથી આવતો. અમાવાસ્યાનો ચંદ્ર મહારાજ કે હોય, પણ એને જેમ જેમ મારો નિશ્ચય દૃઢ થતો જાય તેમ તેમ જેમ પૂર્ણિમાનો ચંદ્ર હોય એવો થવા માંડે, અને મારે કે સંપૂર્ણ નિશ્ચય થઈ જાય, એટલે સંપૂર્ણપણે એ પૂર્ણિમાસીના ચંદ્રમાં જેવો થઈ જાય. અને પછી મહારાજ બહુ સરસ વાત કરી, મહારાજ કે એવો થયો પૂર્ણિમાસીના ચંદ્રમાં જેવો થયો, અને એને લેશ માત્ર મારા સ્વરૂપમાં સંશય થાય બીજી સેકન્ડે અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય. બરાબર માર્કિંગ કરજો, બુદ્ધિ દોડાવજો. મહારાજે એમાં એમાં એમ ના કીધું કે એને આ સાધન છોડી દીધું, પેલું સાધન છોડી દીધું, જેથી કરીને અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય. બરાબર સમજો, એને ચાંદણ કરતો હતો પડતું મૂક્યું માટે અમાવાસ્યાના ચંદ્રમાં જેવો થયો એમ ન કીધું, એને એક ટાણા પડતા મૂક્યા માટે એમ થઈ જમણું, અરે કદાચ વર્તમાનમાં એને ફેર પાડી દીધો માટે માવશન ચંદ્રમાં જેવું થઈ જાય એમ ન કીધું. મારે શું કીધું? મહારાજ કે મારા નિશ્ચયમાં એક લેશ માત્ર સંશય થાય એ સેકન્ડે પૂર્ણમાસીના ચંદ્ર જેવો હોય અમાવાસ્યના ચંદ્ર જેવો થઈ જાય. એનો મતલબ જીવાત્મા જે દિવ્ય થાય છે એ સાધન વતે નથી થતો, પરમાત્માના નિશ્ચય વતે થાય છે. સાધન તો પરમાત્માની પ્રસન્નતાનું કારણ છે, સાધનના માધ્યમથી જીવાત્મા ભગવાનને રાજી કરી શકે, બાકી દિવ્ય બનવા માટે સ્વયં જીવાત્માને પરમાત્માનો પૂર્ણ નિશ્ચય થવો જોઈએ. જેમ જેમ નિશ્ચય થતો જાય તેમ તેમ જીવાત્મા દિવ્ય સ્થિતિને પ્રાપ્ત કરતો જાય છે. બહુ અદભુત વાત મહારાજ કહે છે. મહારાજ કે ભગવાનના ઇન્દ્રિય અંતકરણ જેમ દિવ્ય હતા એમ ભક્તના ઇન્દ્રિય અંતકરણ દિવ્ય થાય છે, માટે એ દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ ભમરી ઈયળને જાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજરાવ કરે છે, તેને કરીને તે ઈયળ તેને તે દેહ કરીને તદાકાર થઈ જાય છે, પણ કાંઈ અંગ ઈયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. તેમ ભગવાનનો ભક્ત પણ એને દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે, એને દેહ કરીને ભગવાનને આકારે ભગવાનને આકાર થઈ જાય. માને ભગવાનના ઇન્દ્રિયો અંતકરણ જે છે એ ક્યારેય પણ માયિક વિષયને ગ્રહણ નથી કરતા, દિવ્ય છે. એમ ભક્તના ઇન્દ્રિય અંતકરણ પણ દિવ્ય બની જાય, પછી એની આંખ જગતના રૂપની અંદર આશક્ત ન બને, એનું કાન જગતના શબ્દ સાંભળવા માટે આશક્ત ન બને, એની જીહવા જગતના રસને ચાહવા માટે આશક્ત ન બને, એની ત્વચા ક્યારે પણ માયક પદાર્થનો સ્પર્શ કરવા માટે આશક્ત ન બને, એમ સતે દેહે ભક્તને એ દિવ્યતા પ્રાપ્ત થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું અર્થ એ છે, જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેને એ ગતિ કહી છે. આત્મનિષ્ઠાવાળો બે શબ્દો, આત્મનિષ્ઠા સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો. મારે કે આત્મનિષ્ઠાને સાથે ભક્તિ કરે તો થઈ જ જાય, કદાચ આત્મનિષ્ઠા નથી એટલી, અને અમારી ભક્તિ કરે અમારા નિશ્ચય સાથે તો પણ મહારાજ કે સ્થિતિ ભક્ત પ્રાપ્ત કરી શકે છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કેવલાર્થી તેના દેહ ઇન્દ્રિયો અંતકરણ તેનું ભગવાનની મૂર્તિ વિશે તદાત્મકપણું કહ્યું નથી, એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે, એમ વાર્તા કરીને બોલ્યા છે. હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે. માટે કોઈ સારા સારા કીર્તન બોલો એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું પહેલું વચનામૃત થયું સહજાનંદ સ્વામી મહારાજ.